चरम शासन पति परमात्मा महावीर स्वामी आदि अनंत शंकरों ना चरणों में कोटि कोटि भाव वंदन, परम उपकारी गुरु वर्यों ना चरणों में कोटि कोटि भाव वंदन। परम पिता चरम शासन पति सर्वज्ञ वितराग एवा परमात्मा महावीर स्वामी अने वर्तमान कालना अपना सौना आसन्न उपकारी એવા આપણા શાસન નાયક પરમાત્મા મહાવીર સ્વામીને આપણે આજે એમના જન્મ વાંચન દિવસ તરીકે યાદ કર્યા। આપણે પરમાત્મા જન્મ્યા ત્યારે જે વાતાવરણ હતું એની ઝાંખી કરી, સામાન્ય રીતે જ્યારે જ્યારે આપણે ઉજવણી કરીએ ત્યારે મોટે ભાગે ઉજવણીનો અંત એમના જન્મ કલ્યાણ સાથે પૂરો થતો હોય છે। એટલે આપણને શું લાગે કે આજે આપણે ભગવાનને યાદ કરી લીધા, ભગવાનનું જીવન જાણી લીધું, જો આપણા જીવનની અંદર આપણે જ્યારે પરમાત્માજીની પ્રતિષ્ઠા કરી દીધી ત્યારે આપણે અષ્ટાનીકા મહોત્સવ બધા 7 દિવસનો મહોત્સવ કર્યો છે, એમાં રોજ રોજ ભગવાનના એક એક કલ્યાણકને મનાવીએ। અને એ વખતે પણ જો આપણે વાતાવરણમાં જોશું તો જ્યારે જન્મ કલ્યાણક હોય ત્યારે બધા પરમાત્માજીના માતા પિતા બને, એનો લાભ લઈએ, કેટલાક ઇન્દ્ર ઇન્દ્રાણી બને, અને એ વખતે પરમાત્મા જન્મ્યા એનો આખો સિતાર રજૂ કરે, 56 કુમારિકા બને, આ બધું કરતી વખતે આપણને બધાને શું આવે, અનેરો આનંદ આવે। એટલે આ કલ્યાણકમાં પણ હાજરી પૂરેપૂરી છે। ત્યાર પછી પરમાત્માનો દીક્ષા કલ્યાણક આવે, તો એમાં દીક્ષા કલ્યાણક આવે એ વખતે દીક્ષા કલ્યાણક વખતે તમે જોશો તો હાજરી થોડી ઓછી થઈ જાય, કારણ કે એમાં કઈ મનોરંજન નથી આવતું। પરમાત્મા જાય, માતા ત્રિશલા મૂર્છિત થાય અને પરમાત્માને આખરે આજ્ઞા આપે અને ભગવાન દીક્ષા લઈ લે, એટલે કાર્ય પૂરું, એમાં કઈ ઉજવવા જેવું, મહોત્સવ કરવા જેવું એવું કોઈ તત્વ નથી મળતું। અને ત્યાર પછી પરમાત્માનું કેવળ કલ્યાણ થાય તો એમાં તો ભાગ્ય જ કોઈ દેખવું હોય, મોટા ભાગના ઘરે જતા ગયા હોય, અને છેલ્લે થાય પરમાત્માનું નિર્વાણ કલ્યાણ, એટલે થઈ ગઈ સમાપ્તિ। એટલે વ્યવહારિક જીવનમાં આપણે ધર્મ કરીએ ને એમાં પણ આપણું સિલેક્શન આપણને દેખાય આવે છે। ધર્મ તત્વમાં પણ જ્યારે આપણા જૈનોને સૌથી વધારે તમારે શોધવા હોય તો કયા દિવસે જોવા મળે, બેન? મહાવીર જન્મ મહોત્સવમાં અને બીજા સંવત્સરીના દિવસે, પણ સંવત્સરીના દિવસે છે ને એક પરંપરાગત રીતે આવે, એમાં કશું આનંદ પ્રમોદ નથી, કશું આકર્ષણ નથી। એટલે જીવને આજે આપણા સંવત્સરીનો દિવસ છે અને પ્રતિક્રમણ કરવા જવું છે, એમાં મોટાભાગના ને તો પેરેન્ટ્સે વડીલોએ એને પ્રેર્યા હોય, અને એમાં આપણા કટાસણા, આપણી મોપટ્ટી, આપણો ચરવડો, એ પણ કેટલા ભાગ્યશાળીને તો વર્ષે એકવાર કબાટની બહાર નીકળે, આવું બને કે ન બને ભાઈ। તો મહાવીરને યાદ રાખવા એટલે માત્ર એમનું જન્મ કલ્યાણક મનાવી લેવું કે માત્ર સંવત્સરીને દિવસે ભેગા થઈને પ્રતિક્રમણ કરી લેવું, આટલું તો આપણે બધા જ કરીએ છીએ। તો આપણે જો માત્ર આટલું જ કરતા રહેશું તો આપણું જૈનત્વ આપણામાં કેટલું ઊંડું જઈ શકે, કેટલું ઊંડું જઈ શકે ભાઈ। આપણે આજે આપણને સૌને વેદના છે, આપણને સૌને ફરિયાદ છે કે જૈન પરંપરા બહુ ઓછી સ્પ્રેડ છે। અરે જગતમાં સ્પ્રેડ થવાની તો વાત છોડીએ, પણ આપણા પરિવારમાં પણ આપણે સ્પ્રેડ નથી કરી શક્યા। શું ખૂટે છે આવા મહાન ધર્મમાં, શું ખામી છે ધર્મની, ધર્મમાં કઈ કમી છે બેન? ધર્મમાં કમી સરળ બેન, તો કેમ નથી પ્રસરતો ધર્મ? શું નથી ભાઈ? યુનિટી દૂર રહી. આપણા આપણા પોતાને પણ એનું મહત્વ જેવું જોઈએ એવું નથી. આપણું બાળક એજ્યુકેશન માં પાછળ હોય તો આપણે એના માટે કેટલું મથામણ કરીએ. આપણું બાળક ભણતું હોય ત્યારે પણ એક્સ્ટ્રા એક્ટિવિટીસ બધી જેમાં વર્તમાન જગત દોડે છે એમાં આપણે પણ દોડી દોડીને ગમે એટલે એક ક્લાસના કેટલા પૈસા આપો કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવો તો કેટલી ફી ભરો, આ બધું કરીએ. કારણ કે આપણે એની વેલ્યુ ગેઇનિંગમાં જોઈએ. શું જોઈએ છે? છોકરો બરાબર ભણી ગણીને તૈયાર થશે તો સારું કમાઈ શકશે, અને સારું કમાશે તો સમાજમાં સ્થાન ને માન મળશે, જીવન સુખે સુખે પસાર કરશે. પણ નાની કે છે એ જીવાત્મા ભેગો કર્મ કેટલા બાંધશે અને ત્યાર પછી એનો જે આવતો ભાવ થશે ત્યાં એ કેવી રીતે બીજા અવતારમાં શું પામશે, એટલી દીર્ઘ દ્રષ્ટિ પણ આપણે વાણિયા હોવા છતાં પણ કરી નથી. આજે ડિઝનીલેન્ડ નો જમાનો આવી ગયો છે, બરાબર ને? આપણા બાળકો મિકી માઉસ ના અને કેવા હતા બધા વર્તમાનના નવા કેરેક્ટર, સ્ટાર વોર આવ્યું ત્યાર પછી તો નવા નવા કેટલા કેરેક્ટર એની સાથે ઉતરે છે. એટલે બાળકને જે ગેમ વગેરે આપીએ છીએ, જે ટોય વગેરે આપીએ છીએ, એ બધાની અંદર પણ છૂટાવ શબ્દ સુનાવે છે, શૂટ કરે છે ને કોમ્પિટિશન રેસ દોડે. આપણે એને શીખડાવીએ કે આમાં તારે નંબર વન આવવું છે, એટલે એને એનું કોન્સન્ટ્રેશન એના ઉપર જાય કેમ આગળ નીકળી જાય. આ બાળ માણસમાં આ બધું આપણે વાવીએ અને પરિણામે ગ્રોથ આપતા જાય એ બધું ડેવલપ થાય. આટલી જ મહેનત જો હૈનત્વને જગાડવામાં, હૈનત્વને વાવવામાં, કરુણાના અને દયાના, અહિંસાના અને સત્યના સંસ્કારો જો આપણે વાવ્યા હોય તો આજે ગ્રોથ આવે. આજે આપણા બાળકો ક્યાંય પણ જાય નહીં અને કદાચ એને સદભાગ્ય એવું યાદ આવે કે અત્યારે પર્યુષણ છે અને એમાં જો એકાદ જગાએ જઈને પ્રતિક્રમણ કરી આવે સંવત્સરી તો આપણે સંતોષ લઈએ છીએ. શું લઈએ સોનલબેન? કે અમારો દીકરો તો શું કરવાનો, આજે અમારી દીકરી તો શું કરશે, પ્રતિક્રમણ કરે. સારી વાત છે, આટલો વારસો આપણે આપી શક્યા, પણ આ દ્રવ્ય ક્રિયા સ્થૂળ પ્રતિક્રમણ આપણે વાવવા માટે આપણે કેટલા પ્રતિક્રમણ કરવા પડ્યા? આખી જિંદગી કર્યા તો એને કશું આપ્યું, પણ એવી જ રીતે જો આપણે આપણા કલ્ચરને આખા આપણા જૈન ધર્મના સંસ્કારને આજે જો ડિઝનીલેન્ડ બને તો તે મહાવીર લેન્ડ કેમ ન બને? આજે આપણી પાસે શું કેરેક્ટર નથી, આપણા યુવાનો પાસે શું બુદ્ધિ નથી, આપણે શું કશું ક્રિએટ કરી શકીએ એમ નથી, આપણી પાસે સાહિત્ય કેટલું ઓછું છે. આજે બાળકોને સ્ટોરી પણ કહેવી હોય ને ભાઈ તો તમે ગૂગલ સર્ચ કરો તો કેટલી બુક મળે, કેટલી ઓછી બુક મળે. આપણી યુવા શક્તિ, આપણી યુવાન પેઢી, આપણા બાળકો એને એ માર્ગે આપણે પ્રેરવાની જરૂર છે. આટલી તમારામાં તાકાત છે, આટલી ક્રિએટિવિટી છે, આટલું તમે કેટલા સબ્જેક્ટમાં એક્સપર્ટ છે, તો હવે એવું કંઈક રચો, એવું કંઈક બનાવો, એવું ક્રિએટ કરો કે જેમાં એની જનરેશનને શું મળી શકે બેન? અધ્યયન પરંપરા મળે. ને તો ખરેખર ગુરુ ભગવાન તો કહે છે કે જીવનનું શાસન તો 21,000 વર્ષ ચાલવાનું છે, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ શંકા નથી. પણ આપણા ઘરમાં કેટલા વર્ષ ચાલશે ને એની આપણને કોઈ ગેરંટી નથી. તો આ ગેરંટી માટે માત્ર આપણે આપણા પર્યુષણમાં 25 જણા, 50 જણા, 100 જણા જેટલી સંખ્યા હોય એટલા ભેગા થાય અને પરંપરાગત રીતે આ મનાવી લઈએ. આ મનાવવામાં પણ આપણે જે ક્રિએટિવિટી જોઈએ છે એવું કશું અંદર આપણે બાળકોને વધુ ઇન્વોલ્વ કરવા જોઈએ. શું કરવું જોઈએ ભાઈ બાળકોને? જો ઘણી જગ્યાએ હવે કરે છે ત્યાં 14 સ્વપ્નાઓ બેન બાળકો પાસે બોલાવે, એક એક પ્રતિક શું છે, એનો મિનિંગ શું છે વગેરે વગેરે. પણ આટલું પૂરતું નથી, કહેવાની વાત એ છે કે આપણે જયારે આટલું કરી રહ્યા છીએ તો નવી પેઢીને લક્ષ્યમાં રાખીને પણ જો આપણે સાથે કંઈક કરશું અને આશા રાખીએ કે આ પેઢી તમે બધા ભારતથી આવ્યા તો એકદમ ઊંડા મૂળ સંસ્કારના ત્યાંથી લઈને આવ્યા છે, એટલે ગમે એવા વાવાઝોડા ને ઝંઝાવાતો વચ્ચે પણ આપણે ટકી ગયા, પણ અહિયાં તો મલ્ટીફેસ અને ચેલેન્જ અનેક રીતે એની સામે લોજિકલ આર્ગ્યુમેન્ટ અને અનેક પ્રકારની એન્વાયરમેન્ટલ બધી સમસ્યાઓ એની વચ્ચે એને જીવવાનું છે. તો આપણે પર્યુષણમાં નક્કી કરીએ કે આખું વર્ષ આપણે જે કરશું એ માત્ર આપણા એ જ પૂરતું કે આપણે વડીલો એડલ્ટ બધા કરી લઈએ એટલું આપણા માટે કાફી નથી. હજુ તમારી પાસે અનુભવ છે, તમારી પાસે હજી ઉંમરનો તબક્કો છે, આમાંના ઘણા ખરા રિટાયર થયા અથવા થવાના છે. તો હવે આપણી એનર્જીને એવી ક્રિએટિવિટીમાં લગાડવી છે કે આપણે પોતે, તમારે અહીંયા ખૂબ સુંદર વાત છે કે સ્વાધ્યાય ચાલે છે, પણ સ્વાધ્યાય ચાલે ને સાથે થોડું સંશોધન ચાલે. શું કરવાની જરૂર છે? થોડું રિસર્ચ કરવાની જરૂર છે બેન. અને હમણાં એક વેદના ભર્યો એક મારી પાસે વોટ્સએપ આવ્યો અને એ વોટ્સએપમાં કોઈ માગણી કરી છે. એ એક સમજવા જેવી વાત છે કે આ દુનિયામાં બધું આપણે એક કરવાની વાત કરીએ છીએ, પણ એક નાની એવી વાતમાં આપણે પોતે પણ ઘણી વખત એક નથી થઈ શકતા. એક આપણે જરૂર એમની કોઈની વેદના છે, ખાલી હું તમને એક સેકન્ડ માટે એ બતાવું છું. હાથમાં આવશે એટલે કઈ એનું કહેવાનું એમ છે કે એક જ મહાવીર છે તો જૈન ધર્મ એક છે એમ નથી, તેમાં આપણી થોડી સંકુચિતતા છે. આજે હવે ધીમે ધીમે સમય એવો આવે છે ભાઈ કે આજે દરેક વસ્તુ તમને ઓનલાઈન મળવાની મળે કે ન મળે જાય, તો આજે પછી ભેગા થવાનું બહાનું શું રહેશે, નિમિત્ત શું રહેશે? આજે દરેક પોતપોતાના ઘરમાં પોતાને મનગમતી લાઈન ખોલીને બેસી જવાનું. એના ભાઈ અમે તો દિગંબર છીએ એટલે અમારી દિગંબરની 5 લિંક આવે છે એટલે અમે એ સાંભળેલી ના જ નથી, બધા સાંભળે પોતપોતાની. પણ પ્રાઇમ ડે જયારે હોય ત્યારે આપણી પાસે એક એક સ્ટેજ કેમ નથી, એક ભૂમિકા કેમ નથી કે બધાને ત્યાં આવીને બેસવાનું મન થાય, બધાને પોતાનું કરવાનું મન થાય? જૈના ઘણા પ્રયત્ન કરે છે બેન, પણ એને માટે પણ હવે લોકોમાંથી ધીમે ધીમે આશા ઉડી ગઈ. તો આ નાની એવી વાત છે, ખાલી આજે આપણે સમૂહમાં છીએ, કાલ તો સંવત્સરીનો દિવસ છે અને ત્યાર પછી બધાને છૂટા પડવાનું છે. પછી તો પાછા ભેગા કરવા હોય તો કેવું મોટું નિમિત્ત જોઈએ ને, એટલે આટલું ધ્યાનમાં રાખીને આપણે તમે સરસ મજાની યુનિટી વડે 8-8 દિવસમાં ચારેય પરંપરાને પ્રતિક્રમણમાં સમાવી લીધેલ છે અને દરેક વસ્તુનું એકબીજા રિસ્પેક્ટ કરીને દરેક પરંપરાને જેવી રીતે આધાર આપ્યો છે એ ચારમાંથી અર્થ નીકળે અને ચારનું એ સામ્ય તત્વ આવી જાય સ્ટેજ ઉપર અને બધા એકાગ્ર થઈને આપણે કરીએ એવી ભાવના સાથે આજે આપણે સૌ શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે જૈન શાસનની પરંપરા 21,000 વર્ષ સુધી ચાલે અને આપણે એની કડીના એક જોઈન્ટ તરીકે આપણી જે જવાબદારી છે એ જવાબદારી અદા કરીએ તો આપણે પર્યુષણો જોયા એ સાર્થક થશે. આપણે સવારે વાત કરી છે પરમાત્માના જીવનની અને હવે આપણે આજે આપણો જે વિષય છે એ પણ પૂરો કરવો છે. તો પરમાત્માએ જીવનની અંદર જે કાર્ય કર્યું, ઘણા આપણને પૂછે કે અમારે પણ મોક્ષમાં જવું છે તો અમારે શું કરવું જોઈએ, બધાનો પ્રશ્ન એ હોય છે ને કે અમે શું કરીએ તો વહેલું મોક્ષમાં જવાય. તો પરમાત્માએ શું કર્યું એ આપણે જોવાનું છે. પરમાત્માએ 12.5 વર્ષ શું કર્યું, શું કર્યું બિપિનભાઈ, શું કર્યું 12.5 વર્ષ? પરમાત્માએ જીવનમાં જે કરતા હતા, સાંભળો બેન, જે કરતા હતા એ કરવાનું બધું બંધ કર્યું. શું કર્યું? જુઓ, જીવનભર જે કર્યું હતું, જન્મો જન્મ જે કર્યું હતું, આખું અનાદિકાળનું આ પરિભ્રમણ કરતા કરતા જે બધું કર્યું હતું એ બધું એને છોડ્યું. કેવી રીતે છોડ્યું? તો કે કાયાના યોગને હું ને તમે જન્મ્યા ત્યારથી આપણે હલચલ કર્યા કરીએ, બરાબર છે? આમ હલચલ એટલે શું થાય ખબર છે? તોફાન. ધરતીમાં હલચલ થાય તો શું આવી જાય? ભૂકંપ આવી જાય. અને હવામાં હલચલ થાય તો સાયક્લોન આવી જાય. અને પાણીમાં હલચલ થાય તો સુનામી આવી જાય. એવી રીતે આપણી કાયામાં હલચલ થાય, વચનમાં હલચલ થાય, તે મનમાં હલચલ થાય એટલે પ્રકંપન શરૂ થાય. અને એ પ્રકંપનને કારણે હંમેશને માટે આપણે જોયું છે કે કોઈ પણ વસ્તુને જ્યારે પ્રકંપ આવે છે ને ત્યારે એની ગતિ થાય છે. એટલે આપણા મન વચન કાયાના યોગ જે આપણે જન્મો જન્મ અનંત કાળથી સંચળ રાખ્યા છે. એ મન વચન કાયાના યોગ, પરમાત્માની સાધના, પરમાત્માનો માર્ગ, પરમાત્માનો જન્મ દિવસ કે પરમાત્માનું જીવન આપણને એક જ સંદેશ આપે છે કે પરમાત્માએ મૌન કર્યું, ધ્યાન કર્યું અને નિવૃત્ત થયા, અસંગી થયા એટલે કે એકાંત લઈ. શું કર્યું પરમાત્માએ? શરીરને શું કર્યું? સ્થિર કર્યું એટલે ધ્યાનમાં આવી ગયા. વચનને શું કર્યું? મૌન કર્યું અને મનને ધ્યાનમાં લઈ ગયા. એટલે જો ખરેખર આપણે આત્મકલ્યાણના માર્ગે જવું હોય તો આપણે પણ આ વસ્તુ કરવી પડશે કે કાયાની ચંચળતા છે. એટલે આપણે જયારે આ 14 નિયમ ધારીએ છીએ ને ત્યારે આપણે સૌથી પહેલા આપણા કાય યોગને જે ચંચળ રાખીએ છીએ. શરીરથી ચંચળ ન રાખ્યું હોય ને તો પણ ચંચળ રહેવાના દરવાજા ખુલ્લા રાખે. એટલે આપણી કાયાને જયારે પણ જ્યાં મન થાય ત્યાં કાયા દોરી જાય છે. એટલે જયારે 14 નિયમમાં આપણે દિશાની મર્યાદા કરવાની વાત આવે ત્યારે આપણે શું થશે કે કેટલી દિશામાં જવું એનો જયારે નિર્ણય કરશું એટલે જેટલી દિશામાં જે જે તત્વો છે એ બધા સાથેના જોડાણ ઉપર પહેલવહેલી શું આવશે? સીમારેખા આવી જશે. અને એ સીમારેખા આવવાને કારણે આપણા અનુબંધો અટકે. અનુબંધક છે એટલે જે અનુબંધો છે એ અનુબંધો કાપવામાં આપણને સહાયતા મળે. ઘરમાં ખૂબ સામાન પડ્યો હોય અને ઘરની સફાઈ કરવી હોય તો ના થાય એટલે પહેલા આપણે શું કરીએ બેન? પેલા ઉપર ઉપરનો બધો સામાન, ઓચિંતાના કોઈ મહેમાન આવી જાય, ઓચિંતાનું કોઈને આવવાનું થાય, તમારા બહેનો છે ને બધું ક્લોઝેટમાં નાખવા માંડે. બહાર પડ્યું હોય ને એ બધું એમ કે હમણાં ક્યાંય નથી મૂકવું, પછી ઓર્ગેનાઇઝ કરશું. પેલા શું કરો? એકવાર ક્લોઝેટમાં નાખી દો. જો તે તો ઘરમાં પણ દેખાતું બંધ થયું કે નહીં, આડું આવતું બંધ થયું કે નહીં, એમ આ આપણે જે આ નિયમ ધારીએ છીએ ને માત્ર ક્લોઝેટમાં મૂકવા જેટલા જ છે, પણ છતાંય આપણું મેદાન સાફ છે. હજી અંદરની ચંખનાઓ, અંદરની તૃષ્ણાઓ બધી બાકી છે, પણ જેમ પછી ફુરસદમાં ક્લોઝેટમાંથી કાઢવાનું અને પછી એમાંથી જે બધું નકામું હોય એને ડિસ્પેચ કરવાનું, ડિસ્ચાર્જ કરવાનું. પણ આપણે પાસે નકામું તો કઈ છે જ નહીં, હોય બધું કામનું છે. તમે યાદ કરજો કે આપણી પાસે જે વસ્તુઓ છે બેન એમાંથી છેલ્લા 10 વર્ષમાં પણ હાથ ના લગાવ્યો હોય, 10 વર્ષમાં ક્યાંય ઉપયોગમાં ના આવ્યો અને 10 વર્ષ જેના વિના ચાલ્યું હોય, આપણો આખો દસકો જેના ઉપયોગ વિના ચાલ્યો જાય તો હવે આવતા દસકામાં એનો ઉપયોગ કરશું એની પાછી ગેરંટી પણ ન હોય તો પણ આપણે ક્યાં સુધી સાચવવું છે? ક્યાં સુધી સાચવવું છે? આ વસ્તુ છોડવા માટે છે ને એની સાથેનો લગાવ છોડવો પડે, એની એની આવશ્યકતા શીરો કરી નાખવી પડે કે ના એના વિના મને ચાલશે. આપણે ગયે વખતે પૂછ્યું હતું બેન કે આપણા ઘરમાં વેલણ કેટલા છે? 3, 4, 5, 2-3 તો હોય જ જોઈ નો સમોચા, કારણ કે આપણને એમ લાગે કે તૂટ્યું તો તરત બીજું કામ લાગે, પણ એક તૂટ્યું, બીજું તૂટ્યું, ત્રીજું તૂટે. આટલા વર્ષમાં કેટલા વેલણ તોડ્યા બેન? મસ્કરી કરતા હશે કે ભાઈઓના વાંસા બહુ મજબૂત છે, એટલે તૂટ્યું નથી એમ. પણ હવે એ જમાનો નથી. પણ કહેવાની વાત એ છે કે આપણને 25 વર્ષ, 30 વર્ષ એટલા વર્ષમાં પણ એક વેલણ તૂટ્યું નથી તો હવે આપણે બીજા 50 વર્ષ જીવવાના છીએ? અને કદાચ જીવવાના હોય તો 2 વેલણ કાપી થાય કે ન થાય? તો આપણે આપણે શું કરવાનું છે? બાકીના વેલણ ઉપર જે આપણે મદાર બાંધીને બેઠા છીએ, જે પરિગ્રહ વધારીએ છીએ, એની મર્યાદા અને બધાને ભગવાને ઉપકરણો કીધા છે. કોને? જે સાધુ ભગવાન તો રાખે એને. અને આપણી પાસે હોય ને એ બધા અધિકરણ છે. આપણા ઘરમાં એક સોય પણ હોય બેનો, આપણા ઘરમાં સોય કેટલી? 8-10 હોય ને, 8-10 હોય. આપણે કેટલું કાચથી સીવી નાખીએ છીએ. હવે આપણે ઉપર જશું તો આ સોય કોણ વાપરવાનું? કોણ વાપરવાનું થશે? અને આ સોય જ્યારે પણ બેન આ ખેંચી દેવામાં આવશે ને બેન, એ વખતે જો બરાબર, અમેરિકામાં તો હજી થોડું રિસાયકલિંગનું છે, પણ ધારો કે બરાબર યોગ્ય જગ્યાએ ન નખાણી અને રિસાયકલ થવાને બદલે આમ ગઈ ગાર્બેજમાં, અને ગાર્બેજ ડમ્પિંગ થી, અને એ ડમ્પિંગ થયેલા ગાર્બેજમાં એ સોય આખે આખી અંદર ચાલી ગઈ, અને એ જમીનમાં રહ્યા રહ્યા કદાચ કોઈ જીવ, કોઈ અરસજીવ વગેરે એમાંથી પસાર થતા થતા એના શરીરમાં ભોકાણી, અને ધારો કે એને ઈજા થઈ તો એની લાયાબિલિટી કોના સુધી આવે? કોના સુધી આવે? આપણને આવે ને. ગુરુ ભગવંતોને એક સોય ભંગી જાય એ આપણી પાસેથી પાઢિયારી લઈ જાય. પાઢિયારી એટલે જે માત્ર આધાર સાથે વાપરવાના અધિકારી લઈ જાય, પાછી આપણને આપી જાય. એમ કે અમે 4 મહિના ચોમાસાના આને અમારી પાસે રાખશું, પણ એમને એક મેટલની એક સોય પણ સાથે રાખવાની પરમાત્માની આજ્ઞા નથી. એ જયારે સિંહાર કરે ને ગામ છોડે, ત્યારે એની પાસે કેટલાક ગુરુ ભગવંતો આ ચશ્મામાં આપણે મેટલની જોઈન્ટ હોય ને, પ્લાસ્ટિકની ફ્રેમ હોય પણ ત્યાં છિલ્લી હોય જોઈન્ટ કરવા માટે, બેન્ડ કરવા માટે, એટલી છિલ્લી પણ મેટલની હોય તો ચશ્મામાં રાખતા નથી. એટલે હજ સુધી ભગવાનની આજ્ઞા પડે છે એ ત્યાં કાઢી છિલ્લી કઢાવીને દોરો બાંધે છે. આવા ગુરુ ભગવંતો છે. હમણાં અમે ભાઈને ઘરેથી બહાર નીકળતા અમારે ઘરેથી કાર કેટલી કપી ગઈ છે, અને બધા બેસે હું આપણે કેવી ગરમી લાગે છે. આ ગરમી તો હજી ફ્લોરિડાની ગરમી છે. આપણે રાજસ્થાનની ગરમી જોઈ હોય તો રણની ગરમી, અને ત્યાં ગુરુ ભગવંત બિરાજે છે જેમનું નામ પ્રકાશચંદ્રજી હતું, પણ એમણે સંયમ લીધા પછી એનું નામ શાલીભદ્ર મુનિ પાડવામાં આવ્યું છે. કારણ કે આ પ્રકાશ મુનિને પ્રકાશચંદ્ર સંચેતી, એમની પાસે અઢળક સંપત્તિ હતી. એમ એ વખત આજથી 40 વર્ષ પહેલા દીક્ષિત થયા છે લગભગ, ત્યારે એની પાસે 3 અબજ શેઠ બની હતા, એટલી ધોમધોમ સાઈજી હતી. અને એ નીકળી ગયા છે સંસાર છોડીને, અને વર્તમાનમાં વિચરી રહ્યા છે. તો રાજસ્થાનની ધરતી ઉપર એ વધારે ના વધારે પ્રવાસો એટલે કે વિહાર યાત્રાઓ ત્યાં જ કરે છે. અને જે દિવસે એને સંયમ લીધો એ જ દિવસે એને એકાંતર ઉપવાસના પ્રત્યાખ્યાન એમના ગુરુ પાસે લીધા હતા કે ગુરુદેવ આજ પછી હું જીવીશ ત્યાં સુધી એકાંતર ઉપવાસ કરીશ. એકાંતર એટલે વર્ષિતપ, એકના અંતરે એક. વિચાર કરો, આપણે 1 વર્ષના વર્ષિતપ કરવો હોય ને, આપણું જીગર નથી કે આખા વર્ષના ભેગા પછાણ લઈએ, આપણે તો રોજના રોજ પછાણ લઈએ ને. એ ગુરુ ભગવંતે યાવત જીવન પછાણ લીધા, અને તપશ્ચરણ કરતા કરતા એમને એક ઉપવાસના વર્ષી તપો કર્યા 4-5 6. ત્યાર પછી લાગ્યું કે આ તો શરીરને કોઠે પણ ગયું આસાન છે, એટલે તરત એને 6ના વર્ષી તપ શરૂ કર્યા. અને એ 6ના વર્ષી તપ કરતા કરતા થોડા વર્ષો ગયા એટલે એને લાગ્યું કે મારું શરીર તો 6થી પણ જીવી શકે છે, એટલે એને 8ના વર્ષી તપ શરૂ કર્યા. અખંડ રીતે છેલ્લા 40 વર્ષથી એ કદી પણ એને 2 દિવસ ઉપરા ઉપર ખાધું નથી. અત્યારે 3 ઉપવાસના વર્ષથી તપ કેટલા વર્ષથી ચાલે છે, અને પારણાના દિવસે માત્ર 2 દ્રવ્ય ખાય છે. 2 દ્રવ્ય, એક સૂકો રોટલો છે રોટલી અને પાણી, અથમને પારણે. એક વખત ગોચરી અને એમાં પણ એક પાત્રામાં પાણી ઓળ્યું હોય અને એમાં રોટલો મળે એને ચોળી નાખવાનો, સૂકામાં સૂકો તદ્દન નકામો એવો રોટલો ગોતે. કોઈને ત્યાં જો સૂકો મળે તો તાજો લેવા, સૂકો એટલે આમ ખવાથી થઈ ગયો હોય તો એને હવે આનું ભોજન કરે છે. અને બપોરના 12:30 થી 1 વાગ્યે 2.5 કલાક સુધી આ લોખંડને ઓગાળી નાખે એવા તાપમાં, એ આ તાપમાં ધ્યાન ધરી, આપણે ભગવાનની વાત કરીએ છીએ ને ધ્યાન, એના ઉપરથી મને ગુરુ ભગવાન યાદ આવ્યા. તે કાળ ચોથો આરો હતો, એમના સંગયણ અને સંઠાણ વજ્ર ઋષભ નારાજ સંગયણ હતા. આ ગુરુ ભગવંતના સંગયણ અને સંઠાણ આપણા જેવા જ છે. વળી એમની તો લાઈફસ્ટાઈલ એવી હતી કે ક્યારેય પણ એમની ગાડીનું ટેમ્પરેચર ઘરના ટેમ્પરેચર જેટલું થાય એ પહેલા એમણે કદી ગાડીમાં પગ મૂક્યો નથી. ગાડી ઠંડી થાય પછી એનો સોફર આવે અને કે સર કાર ઇઝ રેડી. વિશ્વના કેટલાક દેશ, કેટલા બધા દેશોમાં એમની ઓફિસો હતી. લાઈફસ્ટાઈલ 7-સ્ટાર હતી, અને જેલર હતા, ડાયમંડ અને સુવર્ણના જેલર હતા, એટલે આખા વિશ્વમાં એમની ઓફિસો હતી. કેટલા બધા વખત તેને આખા વિશ્વની સફર કરી હતી. આવી વ્યક્તિ કે જેને તડકો કે છાંયો જોયો નતો, એ વ્યક્તિ આજે 2.5 થી 3 કલાક રોજે રોજ ઉપવાસ હોય કે પાળન, એમની અખંડ સાધના ચાલે છે, ધ્યાન મગ્ન ઉભા રહે છે. અને એ ધરતી ઉપર ઉભા રહેતા, રેતીમાં ઉભા રહેતા, હવે તો મેં સાંભળ્યું કે એક પતરું લોખંડનો પગ નીચે મૂકીને ઉભા રહે, સૂર્યને એબ્સોર્બ કરે, એના કારણે પતરું તપતું જાય. અને એના ઉપર આપણે ક્યાંય ચાલવું હોય તો આપણે શું કહીએ, દેરાસરોમાં તીર્થોમાં આપણે જઈએ ને તો આપણે આશા રાખીએ કે કાર્પેટ મૂકે, એટલે આપણને પગથિયા જ્યાં ચડવા હોય ને ત્યાં આપણને પગ બળે નહીં. હવે એ વિચારો કે મહાવીરે કહ્યું ને બેન, એ તો આપણે સાંભળ્યું, વાંચ્યું, જાણ્યું, પણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ. હવે આવી એટલે એનું અઢળક સંપત્તિ છોડીને એને સંયમ લીધો, એટલે એનું નામ સમાજે શાલીભદ્ર મુનિ આપ્યું છે. તો અત્યારે પણ એ વિચરે છે, અત્યારે પણ મારવાડમાં એમના ચાતુર્માસ ચાલે છે, અને આપણે બધા સાચા સીડિયા થતા જાય છે. એટલે શું કે છે, ધર્મમાં થોડી છૂટછાટ આપો, ધર્મમાં યુવાનોને ગમે એવી સગવડ કરો તો જ યુવાનો ભાગ લેશે. પણ આ ગુરુ ભગવાન પાસે અત્યારે વર્તમાનમાં મારવાડમાં જઈએ તો આજે પણ 700-800 કે 1000 ની પરિષદ હંમેશ ને માટે સામે બેસીએ, એમાં હાફ ઓફ ધેમ આર યંગસ્ટર, એમની પાસે હર ચોમાસે ઓછામાં ઓછો 1 દીકરો તૈયાર થાય શિક્ષા લેવા માટે. વર્ષની તો 5 દીક્ષા થાય બહેનો નીચેની, પણ ઓછામાં ઓછો 1 દીકરો ચોમાસું જાય, એમની જીવનશૈલી, એમનું જ્ઞાન, એમનો વૈરાગ્ય, એમનો ત્યાગ, એનાથી પ્રભાવિત થઈને 2-4 યુવાનો નીકળે. એમાંથી આમ ગુરુદેવો માટે એમ કહેવાતું કે સંઘો વિનંતી કરે તો કેવી રીતે વિનંતી કરે, ગુરુદેવ અમને ચાતુર્માસ આપો, અમે તમને દીકરો આપશું. શું કે ગુરુદેવ અમને ચાતુર્માસ આપો, અમે તમને દીકરો આપશું. અને ખરેખર ગુરુ ભગવાન તો દીકરો લઈને જ ગયા હોય, હિપ્નોટાઇઝ નથી કરતા, મેસમેરાઇઝ નથી કરતા, પ્રભાવિત કરે છે. એટલે આપણા સદભાગ્ય છે કે આપણી પાસે જીન આજ્ઞા છે, જીન વાણી છે, અને સાથે સાથે આવા જીવતા જાગતા આચારાંગ જેવા ગુરુ ભગવંતો પણ છે. અને જો આપણે કેટલા ગુરુ ભગવંતોના નામ દેવા, દરેક સંપ્રદાયમાં, દિગંબરમાં જાઓ, શ્વેતાંબરમાં, સ્થાનકવાસીમાં જાઓ કે દેરાવાસીમાં જાઓ, બધી જગાએ આવા આદર્શ મૂર્તિમંત મહાવીરો વિચરે છે. કોણ વિચરે છે બેન? આ બધા મહાવીર છે, ચોથારાના નમૂના છે, પાંચમારામાં પૂજવા લાયક છે અને આપણા માટે પ્રેરણાદાયક છે. પણ આપણા કુંડાળામાં, આપણા ખાબોચિયામાં આપણે છબછબિયા બોલાવતા, આપણા જીવનને આપણે માત્ર ને માત્ર વ્યવહાર ધર્મની વાતો કરતા થઈ ગયા છીએ. તો પરમાત્માના અને આવા ગુરુના જીવન જોયા પછી આપણે આપણા જીવનમાં એક શ્રાવકપણાના ભાવને જો આપણે સ્થાપિત ન કરી શક્યા, નાના નાના પ્રલોભનમાંથી બચી ગયા, આવા તુચ્છ સંસ્કારોને પણ ભૂસી ન શક્યા, તો આપણો મનુષ્યનો બહુ અને આવા પાંચમારામાં પણ ધર્મ વૃક્ષનું સાનિધ્ય છે. ભલે કલ્પ વૃક્ષ નથી, પણ આપણી પાસે શું છે, ધર્મ વૃક્ષ છે. કલ્પ વૃક્ષનો યુગલ્ય તો વધુમાં વધુ ત્યાંથી મૃત્યુ પામે તો ખાલી દેવગતિમાં જાય, પણ આત્માનું કલ્યાણ ન કરે. પણ ધર્મ વૃક્ષની છાંયડે બેસવા વાળા, કોરડું વાળા મગ મળે એવા હલકા કાળમાં, એવા તુચ્છ કાળમાં પણ આપણા માટે આ શ્રાવકના વ્રત છે. આ જે નિયમ છે, એ નિયમ ધારનારો પરમાત્માનું બોન્ડ છે. એક વખત તું નિયમમાં આવ્યો, એક વખત તું સંયમમાં આવ્યો, અને આને સંસ્કાર બનાવીને તારા શ્રદ્ધામાં ઉતારી દીધા, તો આને તમે લાઇટલી નહીં લેતા બેન. આ જે કરાવવામાં આવે છે ને, એ 14 નિયમો એક એવો તાર છે, એક એવું સુકાન છે, એક એવો સહારો છે કે જો આને પકડી રાખશું અને આ ભાવનામાં જ આપણું મૃત્યુ થશે તો જ્ઞાની કહે છે આપણે અવશ્ય ઓછામાં ઓછા 3 ભવ અને વધુમાં વધુ 15 ભવે તો કલ્યાણ કરી શકશું. તો આવા મુનિ ભગવંતોના માર્ગે ચાલવા માટે, આપણું આત્મબળ વધારવા માટે આપણે થોડા પણ આવા અધિકરણો કે જે પાપના નિમિત્ત છે એવા કારણોનો આજ પછી પર્યુષણ જાય, એટલે આપણે આપણું ઘર પહેલા સર્ચ આઉટ કરવાનું. શું કરવાનું બેન? કે મેં મર્યાદા કરી, મારા જીવનની મર્યાદામાં મેં આટલી વસ્તુનો આગાર રાખ્યો, તો હવે આ બધું મેં કોના માટે ભેગું કર્યું છે? વર્તમાન કાળમાં આપણે બધા અહીંયા તમે આવ્યા ત્યારે બધા યંગ હતા, હવે આપણે પ્રૌઢ થયા અને કાલે સવારે વૃદ્ધ થઈને ચાલ્યા જવાનો વખત આવશે, ત્યારે ઘરમાં લાવેલી, ઘરમાં મૂકેલી અને ઘરમાં સાચવેલી એકે એક વસ્તુ માટે આપણા છોકરાઓ આપણને કેવી રીતે યાદ કરશે કે આ તમે કોના માટે જેવું કર્યું? શું કે છે બેન, એમની પાસે કાઢવાનો પણ સમય નહીં હોય, એમની પાસે કાઢવાનો સમય નહીં હોય. તમારા સંતાનો ઘરે આવે ને, એક વાર તમારા ઘરમાં એને નજર કરવાનું કહેજો અને એને પૂછજો કે બેટા આમાંથી તું શું લઈ જશે. એ શું કે છે તમને, વોટ મામ આર યુ કિડિંગ? આમ પૂછશે તમને, આર યુ કિડિંગ? આમાંનું અમને કશું નથી જોઈતું. અને એવો દાખલો બન્યો હતો બેન, કે સાચી બનેલી વાત કહું છું, એક બેન ને ત્યાં આખી દુનિયાના બેસ્ટમાં બેસ્ટ જેટલા બધા એન્ટિક, જેટલા બધા સુંદરમાં સુંદર સાધનો એ બધા એને એકત્ર કર્યા, કારણ કે એને શોખ હતો દુનિયાભરમાંથી સારી વસ્તુ લાવવાનો. અને સડનલી એનું ડેથ થયું, એમનું એક જ દીકરી એ એલેમાં રહી. અને જ્યારે એમનું ડેથ થયું ત્યારે એ દીકરીનું ઘર આ માના ઘર કરતા ચાર ગણું મોટું. હવે એને એની અંદરમાં પોતાની પસંદગીથી એના કરતા પણ 10 ગણી ચડિયાતી વસ્તુઓ એકત્ર કરી લીધી હતી. કારણ કે હમણાં ઘણા વડીલો કહે છે કે અમારો છેલ્લો પગાર ને અમારા છોકરાનો પહેલો પગાર ઘણી વાર સરખા હોય છે, મને છે કે એટલે આપણે જે ભેગું કર્યું ને એ બહુ કરકસર કરીને ભેગું કર્યું હતું, બહુ શોધી શોધીને ભેગું કર્યું હતું. ને આ લોકો તો ઓનલાઈન અથવા તો આમ ઉપાડીને ભેગું કરે છે, એટલે એને વસ્તુની વેલ્યુ નથી. પણ એવી વ્યક્તિને જયારે ખબર પડી કે એની માતાનું ડેથ થયું છે, સડનલી આવી અને આવીને પહેલે જ દિવસે એને કીધું, આઈ હેવ ઓનલી 2 ડેઝ, મારી પાસે માત્ર 2 દિવસનો ટાઈમ છે. એટલે તમારે જે સિસ્ટમ છે ને વિલ કરવાની ને સોલિસિટરને કે જેને પણ તમે સોંપ્યું હોય એને બોલાવી લાવવાનું. ને જયારે ખોલીને વાંચ્યું ને બેન, ત્યારે બધું દીકરીના નામ ઉપર હતું. હવે આ દીકરીએ તરત જ કહી દીધું કે આમાંની એક કડી પણ હું સાથે લઈ જવાની નથી, આ બધાને શું કરો, ટ્રકો લાવો અને સાલ્વેશનમાં મૂકી દો. પણ કોઈએ સૂચન કર્યું કે ભાઈ આમાંથી કોઈને કશું દેવું હોય તો દઈ શકાય, તો કાયદેસર એમાં એવું લખ્યું નહોતું કે આમાંથી કોઈને આપવું છે. ત્યારે એ દીકરી તો જતી રહી દીધી દિવસે, ફ્યુનરલ પતાવ્યું જે દિવસે હતું એના આગળ દિવસે આવીને, પણ એમાંનું કશું કોઈ દેવાનો હક વકીલને પણ હોતો નથી. આખરે બધું ટ્રકમાં ભરાઈને ગયું. આ ઘટના છે. આપણે જો આપણી વસ્તુનો નિકાલ કેવી રીતે કરવો એનું પણ જો આપણે સ્પષ્ટતાપૂર્વક આયોજન નહીં કર્યું હોય તો આખરે એ સમય આવશે. અને એ ઉપરાંત એક જગ્યાએ એવું બન્યું ભાઈ કે એની પાસે દીકરી પાસે 2-4 દિવસનો વધુ સમય હતો, તો એણે કીધું કે ચાલો, બધાએ કીધું કે આનું તમે ગરાજ સેલ કરી નાખો, એટલે જે ઉપયોગી હોય જેને લઈ જાય, પછી એ પૈસા બધા આપણે દાનમાં આપી દઈશું. હવે ગરાજ સેલ કરીએ ને બેન, તો એણે દીકરીએ મોટા મોટા પોર્ટ્રેટ હતા ફેમિલીના એ બધા ઉતારીને સેલમાં મૂકી દીધા હતા, હાઉસ કાઢી નાખવાનું હતું. એ સુંદર મજાની ફ્રેમ બેન, એટલી પ્રેસિયસ હતી, એમાં મા બાપનો ફોટો હતો ને પોતાનો પણ હતો, દીકરીનો નાની હતી ત્યારે. કોઈકે એ પોર્ટ્રેટ પસંદ કર્યું ને એને લઈ જતી વખતે એને ફ્રેમ, એને તો શું માન્યું હોય કે આમાં ફ્રેમની જ કિંમત છે ને, ફોટાની કોને કિંમત હોય છે? તેને પૂછ્યું, મેમ વોટ અબાઉટ ધીસ પિક્ચર? તો કે યુ ટેક વિથ યુ. શું કીધું? યુ ટેક વિથ યુ. આવડું પોર્ટ્રેટ હું ક્યાં ઘરમાં લટકાવવાનું છું? આપણા ફોટા, આવડા પોર્ટ્રેટ જે આપણે શણગારીને રાખ્યા જ બેન, આપણા છોકરાઓના ઘરમાં લટકવાના છે એ ક્યાં જવાના? પણ આશ્રવનો ભાર કોની સાથે આવવાનો? કોની સાથે આવવાનો? ઠીક છે, વસાવ્યું તો વસાવ્યું છે. આપણે બધાને બધાને ડ્રીમ હાઉસ હોય ને, તમે બધા ડ્રીમ હાઉસ પૂરું કરીએ, પણ હવે એમાંથી આસક્તિ છોડવાની છે. નહીં તો જો આસક્તિ ન છૂટી ને, તેમાં જીવડું છે ને ફરતું. એક બેનને સાડી બહુ પસંદ હતી, એવું સાંભળ્યું છે. એટલી બધી પસંદ હતી, એટલી બધી પસંદ હતી કે એમને જીવતા ન લઈ શકાય. અને ત્યાર પછી એમની સાડીનું ભાગ લાગ્યું કે ચટાડ્યું કે સાડી હજી ઘરમાં જ હતી અને પરિવારના ઇન્ડિયામાં. આપણે ત્યાં તો બધું થોડાક એકાદ વારસાગત વપરાય પણ ખરું, એના કબાટમાં પડી હતી. અને થોડા જ વખતમાં એ સાડીમાં કાણા પડવા માંડ્યા. તો અંદર કોણ આવી ગયું હોય બેન? જીવાત દેખી ગઈ ને? એ જીવાત આ વ્યક્તિનો જીવ હોઈ શકે? ગુરુ ભગવંતે કીધું કે જો અદમ્ય ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય કે આ સાડી મારી, મારે જ પહેરવી છે, તો હવે મનુષ્ય નો ભોગ તો મળ્યો ન હોય. એટલે ધારો કે મળ્યો હોય તો એ સાડી પહેરાય એવા સંજોગોમાં ત્યાં ન હોય, તો એ વખતે તીવ્ર ઈચ્છા, જેમ પેલા બોર ની અંદર કીડો બનાવી દે ને, એમ આપણને સાડીમાં પણ કીડો બનાવી શકે. આ હકીકત છે કે ગુરુની ભગવંતના જીવનમાં એવું બન્યું છે કે જેમને પેલા રત્નાકર પતિસિંહના રત્ન સુંદરજી મહારાજ, રત્નાકર સુરીજી મહારાજ, એનો જેમ રત્નમાં, પાંચ રત્નમાં મન રહી ગયું હતું અને એને પોટલી વાળીને પોતાની સાથે લઈ લીધેલા અને આખરે રજોરણની નીચે છુપાવીને કેટલા વર્ષ સુધી રાખ્યા અને વિચક્ષણ શ્રાવકની નજરે ચડ્યા અને શ્રાવકે બહુ ધીરજપૂર્વક અને જવાબદારીપૂર્વક, શ્રાવક એટલે અમ્મા પિયા, માતા પિતા, એવા માતા પિતા બનીને ગુરુને ઉગારવાનું કામ કર્યું છે. અને એને ઓબ્ઝર્વ કર્યું કે આ ગુરુ ભગવાન જ્યારે પરિગ્રહની વાત કરે છે ત્યારે એની વાણીનો ફ્લો અટકી જાય. અહિંસાની વાત કરે, સત્યની વાત કરે, અચૌર્યની વાત કરે, બ્રહ્મચર્યની વાત કરે, એનો વાણી પ્રવાહ ધોધમાર વહે. પણ જ્યાં પરિગ્રહની વાત આવે કંઈક એની વાણી લડખડાય. એટલે શ્રાવકને ડાઉટ પડે, સમથિંગ ઇઝ રોંગ. એ આવ્યા, એમને ઓબ્ઝર્વ કરે છે, ઔષધ વ્રત લીધું જેથી કરીને ચોવીસે કલાક ગુરુની સન્મુખે રહે અને ઝીણવટપૂર્વક બારીકાઈથી ગુરુને ઓબ્ઝર્વ કર્યા. તો સાંજે પ્રતિલેખના વખતે ગુરુએ ત્યારે બધાની હાજરી હોય એટલે એક નીચે પોટલી હતી કે રજણની નીચે બાંધેલી હતી એ છોડી નહીં. એટલે શ્રાવકને શંકા કઈ કે જરૂર આમાં કંઈક રહસ્ય છે. પછી વહેલી સવારનું પ્રતિલેખન થાય, એ સૂર્યાસ્ત, સૂર્યોદય પહેલા સૂર્યોદય થાય, પ્રતિક્રમણ કરીને તરત. તો એ વખતે શ્રાવક પણ ત્યાં ઔષધ લઈને બેઠા, એની સામે પ્રતિક્રમણ કર્યું. અને જ્યારે ગુરુએ કોઈ નથી એવું જોઈને, શ્રાવક થોડા આઘા પાછા થયા પણ નજર એની ઉપર છે, પેલી પોટલી છોડી એમાંથી પાંચ રત્નો કાઢ્યા, જોયા અને પાછી પોટલી વાળીને અંદર બાંધી દીધા. જો આ રત્ન એ વેચવા ગયા નથી, આ રત્નનો કોઈ ઉપયોગ નથી, પણ અંદર એક મમતાનો સાર. અને શ્રાવકે નિર્ણય કર્યો કે આજ બીજો કોસો કરી લો, બીજો કોસો કર્યો અને મોડી રાત્રે ઉઠ્યા, એ પાંચ રત્નો અંદરથી કાઢી દીધા. અને વહેલી સવારે ગુરુ પાછું પ્રતિલેખન કરવા બેઠા અને જ્યારે પાંચ રત્નો ન જોયા એ વખતે એક ક્ષણને માટે આંચકો આવ્યો, એક ક્ષણને માટે વિચારમાં પડ્યા. પણ મુનિ હતા, ત્યાગી હતા, વૈરાગ્ય જાગ્યો અને એ વખતે એને ઓસરા આવી દીધા. શું કર્યું કે ચાલો મારું બંધન તૂટ્યું, હું છોડી નતો શકતો. પેલા એક ક્ષણને માટે આંચકો લાગ્યો, પરિગ્રહનો તાર તૂટ્યો ને, પણ બીજી પડે ઓસરાવ્યા. અને ત્યાર પછી પ્રતિક્રમણ કરતા કરતા એમણે એ જે ભાવ આવ્યા અને એણે રત્નાકર પતિશ્રીનું સર્જન કર્યું. આ રત્નાકર પતિશ્રીનું સર્જન એમાંથી થયું છે કે હું સાધુ બન્યો પણ મારી મમતાનો તાર તૂટ્યો નહોતો, પણ આવા મહાન આત્માઓ પણ આમાં અટકી ગયા. તો જ્ઞાની મને તમને કહે છે, એ સાધ્વીજી મહારાજને પણ આવું જ થયું હતું કે જેમણે પણ આવી કોઈ મૂલ્યવાન ત્રણ ચાર રહેશે સ્થળ કે મોતી કે કશું પતિ એ સાથે લઈ છે. અને આ સ્થાપનાજી ગુરુ ભગવંતો પાસે સતત એની પાસે જ હોય, એ સ્થાપનાજીની અંદર જે નીચેનો સ્ટેન્ડ હોય એની અંદરમાં પોલાણ રખાવી એમાં મૂકી દીધા. પછી ગમે ત્યાં જાય, એ ગમે ત્યાં જાય, ગોચરીએ જતા ને તો પણ આવીને પહેલી નજર કોના ઉપર કરે? સ્થાપનાજી. કારણ કે એમના કબજામાં, એટલે એમની માલિકીમાં હતું ને એમના માટે હતું, પણ એનો જીવ હંમેશા એમાં એમાં રહે. કોઈ લઈ તો નથી ગયું ને, કોઈ લઈ તો નથી ગયું ને. જુઓ એ તુચ્છ વસ્તુ છે, મુનિપણામાં પણ આપણને આટલી પકડી શકે છે, પણ એના રૂટ ક્યાં છે ખબર? વર્તમાન કાળમાં આપણા બધાના મનમાં છે. આપણે ત્યાંથી લઈને તમારે ત્યાં બધાને ત્યાં જમવાનું હોય કે જમવાનું વધ્યું હોય તો શું કરો તમે, પ્લાસ્ટિક ના ડબ્બામાં ભરીને આપી દો ને, એટલે બધા ડબ્બા કેવા વાપરવાના, ડિસ્પોઝેબલ. પણ એમાં ધારો કે બે ચાર સંબંધ એવા સારા હોય ને, છેલ્લે ડબ્બા ઘટ્યા હોય, તો તમે ટપરવેર નો ડબ્બો હોય કે સારા પ્લાસ્ટિક નો ડબ્બો હોય એમાં પણ આપવું પડે, અને આપી પણ દઈએ, પણ એ ડબ્બો પાછો ન આવે. અને એના ઘરે તમે જાઓ ને ત્યાં પડેલો જુઓ, એ ડબ્બો ત્યાં પડેલો જુઓ, પછી મનમાં શું ભાવ આવે છે કે આ ગીતાબેન ને આમ બધું બરાબર, એનો આવડત બરાબર, બધું બરાબર, પણ એને આવું ડબ્બા બબ્બા દેવાનું યાદ ના આવે, હજી એના ઘરે પડ્યો. ડબ્બા ની કિંમત કેટલી છે, પણ અંદર થી ડબ્બો છૂટતો નથી, અંદર થી ડબ્બો છૂટતો નથી. એ પ્લાસ્ટિક નું ડબલું ન છૂટે તો આપણે ચક્રવર્તી ને ભંડાર છોડશું ખરા? વિચાર કરો, કોઈકને દેવું હોય ને બેન કશું, તો અંદર કેટલા લોમ વિલોમ થયો, આપી દઉં આજે દાદા આપવાની જરૂર છે. પછી શોધીએ ને કે આમાં હમણાં મને જરાય કામ ન લાગે એવું શું છે, એ પાર્સલ ચેક કરીને પાસ કરી દઈએ. પાછો હાથ રાખ્યો ને આપ્યું છે, નાની કે આપતા પણ શીખવાનું છે, છોડતા પણ શીખવાનું છે. આજે મહાવીર ગ્રહણેશના વસ્તુ ગ્રહણ કેમ કરવી એ તો આપણને પાંચ સમિતિમાં બતાવી, એસણા સમિતિ પણ નિશ્ચય પણ આ સમિતિ પણ બતાવી, છોડવું કેમ, પરઠવું કેમ, ત્યાગવું કેમ, આ મહાવીર સિવાય કોઈ ના બતાવી શકે. ડિટેચ કેમ થાય, છૂટે કેમ, એ પરમાત્મા એ આપણને બતાવી છે. તો આ સાધુજી પણ મહાજ્ઞાની હતા, કેટલી શિષ્યાઓ છે, મોટો સમુદાય છે. આખરે એવું બન્યું કે એમને કાળધર્મ આવવાનો સમય છે, એ વખતે સંથાળો પણ લીધો છે, પણ હજી નજર પેલી સવણી ઉપર જાય છે. કારણ કે અંદર શું શીખવાડ્યું છે, શ્રેષ્ઠ સ્ટોન મૂક્યા, કાળધર્મ પામ્યો, મહત્તરા સૌથી મુખ્ય ગુણ હતા, શિષ્યનો પરિવાર સામે લેતો છે, બધા રુદન કરે છે, આક્રમ કરે છે, દુઃખ થાય છે. અને થોડા દિવસો પછી ગુરુ ભગવાન તેમના આચાર્ય ભગવાન પધારે છે. પછાતાજી કહે છે કે અમને તો મોટી ખોટ પડી ગઈ, અમારા ગુરુણી ભગવાન અમને છોડીને ચાલ્યા ગયા, અમને માર્ગદર્શન નથી મળતું વગેરે વગેરે. પણ એક આશ્ચર્ય થાય છે કે આ થવણીજી છે, જે સ્થાપનાજી છે, એની નીચે ભેદ કરોડીનું બચ્ચું ગમે ત્યાંથી આવી જ બેસી જાય, ગમે એટલું એને બહાર મૂકો, એને ઝેણા પૂર્વક ગોછા વડે સુપડી વગેરે માં લઈને બહાર મૂકી આવે, પણ ગમે ત્યાંથી આવીને એની નીચે બેસી જાય, ત્યાંથી ખસતું જ નથી. અને ગુરુ ભગવંત જ્ઞાની હતા, પોતાના જ્ઞાન નો ઉપયોગ મૂકીને કીધું કે આ તમારા ગુરુની છે. તો કીધું તેમનો કાળધર્મ થયો ને, એનો જીવ માત્ર આ પરિગ્રહની લાળમાં અટકી ગયો, અને એ જ સાધુજી ભગવંત નો આખો જન્મારો. એટલે એમણે જે શુભ કર્યું કે તપ આદિ કર્યું એનું પુણ્યનું ફળ એને મળશે, પણ આખો બહુ ઉત્કીર્ણ ગતિમાં ચાલ્યા ગયા. આખરે ગુરુ ભગવંતે સજાઈ રચી આપી, અને એ સજાઈ વડે એને રોજ ત્યાં સવન કરાવ્યા, એ વચ્ચે રાખે અને સાધવી વૃંદ આપવું એ સજાઈ ગાય, એવા પરિગ્રહ ભાવ કેટલો અનર્થકારી છે એની સજાઈ છે. અને એ સજાઈ વડે આખરે ધીમે ધીમે એ પેલી જેટ કરોડી એમાં આવતી બંધ થઈ, એટલે કે એનો ભાવ છૂટ્યો. પણ બધી જેટ કરોડીને આવા ગુરુ મળવાના નથી, આવો મોહ ચડાવનારા મળવાના નથી. તો મારે ને તમારે નક્કી કરવું છે કે આજથી શરૂ કરશું ને બેન, તો ભવાંતરમાં કોઈ થોમાં ક્યારેક પણ આપણે આ કાંકડો કાપી શકશું, નહીં તો અહીંથી આટલા બધા સંતો સાથે મળશું, તે સાડીમાં પણ આપણે કીડો થઈને પડશું. આજે આપણા જીવનનો અવસર છે, આપણે જ્યારે જીણવાણીનું પાન કરી રહ્યા છીએ ત્યારે જે ધારણા કરીએ એની અંદર નિશ્ચયપૂર્વક અને તત્વપૂર્વક આપણે ત્યાં ફૂલસ્ટોપ મૂકવું છે. અરે આ પદાર્થ છે, આ જળ પૂતગલ છે, મારી સાથે આવ્યો નથી, કોઈની સાથે ગયો નથી, હવે એની મમતા હું શું કામ કરું છું, ગયું તો ગયું, અનુભાગમાંથી ગયું, આપણા સંયોગ પૂરા થયા, વસ્તુ ચાલી ગઈ, આપણે આપી ન શકીએ, છોડી ન શકીએ, પણ કદાચ છૂટી જાય તે વખતે વ્યાકુળતા ન થાય, આકુળતા ન થાય, વલોપાત ન થાય, અને વેદના ન થાય, એનો વસવસો ન થાય, એટલા ભાવ તો આપણે કેળવી શકીએ કે ન કેળવી શકીએ? તો આ જે ધાર્યું છે એને આજે આપણે વોસરાવવાનો છે. આવતીકાલે સંવત્સરીનો દિવસ છે, પાવનના પાવન દિવસ છે, સમ્યક દર્શનનો પાયો નાખવો છે, સમ્યક દર્શનને સમ્યક ચારિત્ર સુધી લઈ જવું છે. તો હવે આવે છે વાહન. આ વાહન એ પણ એક આપણા માટે અધિકરણ છે. આ જેટલા વાહન દોડે છે એના નીચે જેટલી હિંસા થાય છે એ બધા જ વાહનોનો આપણે ત્યાગ ન કર્યો હોય, આપણે વોતરાવ્યા ન હોય, કે આ બધા વાહનનો હું ઉપયોગ નહીં કરું, તે વાહન નીચે કચડાતા બધા જીવનનો જે હાનિનો નુકસાનનો પાપનો ભાર છે એ આપણા ઉપર આવે. જુઓ, તમે રોજ ટ્રાવેલ કરો છો, રસ્તામાં કેટલા જીવો મરેલા પડ્યા હોય કે નહીં, તો કેટલા બધા જીવોની રોજની હત્યા થાય છે. હવે આપણે એ વાહન વાપરતા નથી, તો પણ આપણે એ વાહનનો ત્યાગ નથી કર્યો, તો નક્કી કરજો કે કેટલા વાહન જોઈએ. હમણાં એક વિડીયોમાં એક ફોટોગ્રાફર આવી હતું ભાઈ, કે એક સ્ટ્રીટ ડોગ છે, એટલે એમાં એક ફિમેલ કૂતરી ડોગ છે, અને એ મરેલી પડી છે, એના ઉપર ટ્રક ફરી ગયું છે, એના મુખમાંથી લોહીનો ચગલો થઈ ગયો છે, પૂંઠમાંથી ઝાડો પેશાબ છૂટી ગયા છે, અને એ તરફડે છે, અને થોડી જ વારમાં એના બચ્ચાઓ નાના નાના કુરકુર્યા એ દોડીને આવે છે અને માતાના આચરમાંથી દૂધ પીવાની કોશિશ કરે. વિચારો, આ બચ્ચાઓને એકાદ બે દિવસ પહેલા જન્મેલા બચ્ચા હોય એ બીજું કશું ખાઈને જીવવાના, અને સ્ટ્રીટ ડોગ એને કોઈ ખવડાવવા જવાનું, એને કોઈ દૂધનું ટીપું એના મોઢામાં મૂકવાનું, એના પાંચ બચ્ચા હોય કે છ બચ્ચા હોય એ બધા ભૂખ્યા કરત્યા મરી જવાના કે મરી જવાના. એક કૂતરું ચગદાયું પણ એક નથી ચગદાયું, એની પાછળ પાંચ જીવોની પણ હત્યા આપણા સીધે આવે જ ના આવે. આપણી સાથે ઘણી વાર ડિયર અથડાય છે, આઈ ડોન્ટ નો હિયર, આપણને આ ફ્લોરિડાની મને ખબર નથી કેટલા ડિયર છે કે નહીં, પણ બીજે બધે જુઓ તમે ઇસ્ટ કોસ્ટમાં ઘણી જગાએ હર વર્ષે કંઈક આંકડો બતાવ્યો હતો કે આટલા ડિયર એક્સિડન્ટમાં મરે છે. આપણે ક્યારેય પણ ત્યાં ઉતરીને એને નૌકાર મંત્ર સંભળાવ્યો કે? આપણે બધા વાસનાથ ભગવાનની વાતો તો બહુ કરીએ છીએ કે નાગ નાગરીને નૌકાર મંત્ર સંભળાવીએ અને નાગ નાગરી ઇન્દ્રને ઇન્દ્રાણી બની ગયા. આજે ધર્ણેન્દ્રજીને પદ્માવતીજીને માનવા વાળા આપણે એક નૌકાર મંત્રના પ્રભાવે જો નાગ નાગરી ધર્ણેન્દ્રને પદ્માવતી થાય તો આપણા કર્તવ્યમાં નથી આવતું કે આપણે જેનો ઘાત કર્યો છે એને દેવદેવી બનાવવાનો મોકો આપીએ? આપણું પ્રાયશ્ચિત છે, ખરેખર તો એને દેવદેવી બનાવવા એ તો સેકન્ડરી છે, પણ આપણો પસ્તાવો પણ આપણને નથી થતો. આપણાથી ક્યાંય પણ રોજ આપણે કચરા વાળીએ, રોજ આ બધું કરીએ, એમાં જીવો નાખ્યા, કેટલા ન જાણે જીવોની હત્યા આપણા હાથે થતી હશે, પણ આપણે ક્યાંય એના ઉપર નૌકાર મંત્ર ગણવાનો અવસર હાથમાં લઈએ છીએ? ખરા નથી લેતા. તો આપણું જ્ઞાન શું કામનું? આ જાણ્યું શું કામનું? જે પરિણામ ન લાવે એ જ્ઞાન કહેવાય? એ તો માહિતી કહેવાય, ઇન્ફોર્મેશન કહેવાય. આપણે બધા એક્ઝિબિશન જોવા જઈએ ને, મ્યુઝિયમ, એ માત્ર જોવાની જ વસ્તુ છે, એમાંથી કશું લઈને નથી આવવાનું. એમ આપણું આ મ્યુઝિયમ છે ધર્મક્ષેત્ર, ત્યાં સાંભળીને આવતું રહેવાનું, જાણીને આવતું રહેવાનું. હર વર્ષે નવું શું આપવાના, નવું શું આપવાના? અરે જૂનું વાગોળ્યું નથી, ચાવ્યું પણ પચાવ્યું નથી. જ્ઞાની કહે છે હવે આપણો આ બહુ વાતો કરવાની છે, તત્વોની ચર્ચાઓ કરવાની છે, આત્મા આત્મા કરવાનું છે, પણ આત્માને ક્યાંય પણ આપણે જે આપણા હાથે હણાઈ ગયા છે અનંત જીવો એની કરુણા જગાડી નથી શકતા, તો આપણે કરુણા જગાડવી છે. આવા અનર્થના કારણે આપણે વગર વાપરીએ, વગર ઉપયોગ કરીએ, અનર્થા દંડે આટલો દંડ આવે છે. તો તમે વાહનના ઓછામાં ઓછા વાહન આપણે કેટલા જોઈએ એ નક્કી કરીને આ દુનિયાના તમામ વાહનનો આપણે શું કરી દેવાનો છે? રોજનો ત્યાગ કરી દેવાનો છે. ત્યાર પછી આવે છે શયન. શયન એટલે આપણે સુવાની બેડ, સોફા વગેરે ફર્નિચર, આપણા આખા ઘરમાં જેટલા ફર્નિચર છે એમાં આપણે જેટલા પણ સુવામાં વાપરતા હોય એ બધાને આપણે વાપરી શકીએ છીએ, પણ જે વસ્તુ આપણે નથી વાપરતા એવા બધા પદાર્થોનો આપણે ત્યાગ, એટલે ઘરનું, ઓફિસનું, અને એક આપણે બહાર કસે જવું પડે તો ત્રીજું એનું, ઓછામાં ઓછા ત્રણ, અને વધુમાં વધુ પાંચ ચાર તમારે જેટલા રાખો એટલા, પણ રોજ તો આપણે આ બધાનો ઉપયોગ નથી, એટલે તમે એમ રાખી શકો કે મારે બહાર જવું પડે, બહારગામ જવું પડે તો એનો આધાર, પણ જો હું મારા ઘરમાં જોઉં અને મારા ગામમાં જોઉં તો મારે આટલા. તો જે દિવસે આપણે બહારગામ જવું હોય તે દિવસે યુ કેન મેક ચેન્જ, પણ જો ક્યાંય નથી જવું તો જ્યાં સુધી તમે તમારા ઘરમાં છો ત્યાં સુધીનો તમે આમાં જે શબ્દ ભરો છો, જે આંકડો મૂકો છો, એને એટલું ગણજો કે હું મારા ઘરમાં હોઉં તો મારે આટલા. અને જે દિવસે બહાર જવાનું થાય તે આપણે ચેન્જ કરી શકીએ છીએ. મેં ને તમે ક્યાંથી પણ મર્યા ત્યાં ક્યાંય પણ પથારી ઓસરાવી નથી, એટલે આપણી પથારી 14 રાજલોકની છે. 14 રાજલોકથી મર્યા, જે ધરતી ઉપર આપણે સુતા, એ ધરતી ઉપર આપણે ઓસરાવ્યા વિના મર્યા છે, એટલે આપણો આશ્રમ તો 14 રાજલોકની પથારી જેવડો છે, એનો સંકેલો કરવો છે. આજે તમે આપણા ઘરમાં છે ને બેન, ખાસ કરીને આપણા બાથરૂમમાં તમે નજર કરશો ત્યાં નાના નાના ચીવડા ઉપરતા હોય છે, એ થોડા દિવસ પછી એકાદ ખૂણામાં પડ્યા હોય, એ ખૂણામાં આ ભૂખ્યા તરફથી આપણા આંક કાઢે છે. જયારે એની ચાલવાની શક્તિ ક્ષીણ થાય તો આપણે એને ખાવાનું દેવા જવાના, આપણે એને પાણી પાવા જવાના, એટલે ત્યાંથી હલી ચલી ન શકે એ જગા ઉપર, ત્યાં ને ત્યાં રોજ સંસારા કરે છે, રોજ સંસારા કરે. આજે આટલો નાનો જીવ એ 2-3-4 દિવસ સુધી જીવતો રહે, પણ એને અન્ન કે પાણી એટલે એને કશું ખાવા મળે ખરું? સારા અકામ મરણ મેને તમે અનંતા કર્યા છે. તો હવે આપણે પથારીનો સંકેલો કરવાનો હોય છે. પથારી કરવામાં એટલો સમય ન ગાળીએ કે સુવાનો અવસર જ ન આવે. કોક બેન એવા સુઘર હોય ને કે જેને બધું ચકાચક છે, રાતના પથારીની સર સરખી કર્યા જ કરી, કર્યા જ કરી, સવાર પડી ગઈ. શું કર્યું બેન? ગુરુ ભગવાન કહે છે કે એવી રીતે પથારી ના દીખાવો કે સુવાનો અવસર જ ના મળે, એમ મારો તમારો આ સંસાર સાચવવામાં આત્માને સાચવવાનો અવસર જ મળ્યો નથી. તો હવે શું કરવું છે? આપણા જીવનની જરૂરિયાતમાં આમાં એક પણ વસ્તુ તમને એવી કહેવામાં આવી બેન કે આપણે કરીએ છીએ આપણે છોડવાની નથી, છોડવાનું કશું, માત્ર જે નથી કરતા એનાથી મુંહ મોડવાનું છે. આટલું કરવામાં પણ આપણો આત્મા હજી તૈયાર છે કે નહીં એ આપણને આપણા વલણ ઉપરથી ખબર પડશે કે આપણે પ્રત્યાખ્યાનથી બંધાવવા તૈયાર થાય છે કે નહીં. તો આ શયન છે, ત્યાર પછી વિલેપન આવે છે. વિલેપનની વાત આપણે ગઈકાલે જે કંબોડ વગેરેની વાત કરી એમાં સાથે લઈ લીધું હતું કે શરીર છે, શરીરનું રક્ષણ જરૂરી છે, શરીરના આરોગ્ય માટે કે શરીરની શોભા માટે, જેને માટે આપણે કરતા હોય એના માટે. પણ જે કરીએ છીએ એના પ્રકાર અને એની અંદરમાં વિવેક બંને જગાવવાની જરૂર છે. વિવેકપૂર્વક બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી, આપણે એક મુદ્રા લેખ તો લખવાની જરૂર છે ને કે બ્યુટી શેનાથી મળે છે? કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ સૌંદર્ય મળ્યું હોય તો શાનાથી મળ્યું છે? માત્ર ને માત્ર જીવદયાથી મળ્યું. શુભ નામ કર્મ કેવી રીતે બંધાય? કરુણાથી બંધાય. અને કુરૂપતા મળી હોય, ઓછી સુંદરતા મળી હોય તો પૂર્વે જીવ દયા નથી કરી. આ સર્ટિફાઈડ ટ્રુથ. તો આ સુંદરતા કાયમ ટકાવવી હોય અને ન મળી હોય એને મેળવવી હોય તો જ્ઞાની કે છે ક્રૂરતા છોડવી પડશે. તો જે ક્રૂરતા વડે વસ્તુઓ બને છે એ વસ્તુઓનો ત્યાગ કરીને વિવેકપૂર્વક વર્તમાનકાળ જેટલી સગવડ ભૂતકાળમાં નહોતી બેન, આજે તમે સર્ચ કરવા ધારો તો એક વસ્તુમાં શું વપરાયું છે, કેટલું વપરાયું છે, બધાની ઇન્ફોર્મેશન આપણને મળે છે. તો નક્કી કરજો કે આખા શરીર ઉપર મારે જે કંઈ વપરાશ કરવો છે એવા વિલેપનના કેટલા પદાર્થો રાખવાના છે. અને ત્યાર પછી આવે છે બ્રહ્મચર્ય. અનાદિકાળથી ભટકતો મારો ને તમારો આત્મા માત્ર ને માત્ર મનુષ્ય ભોગમાં, ઓનલી એન્ડ ઓનલી ઇન ધીસ પ્લેસ વી કેન કંટ્રોલ અવર સેલ્ફ. નારકીઓ કંટ્રોલ કરી શકે? ત્યાં શરીરનો ધર્મ નથી, એટલે કે સ્ત્રી પુરુષ જ નથી, નપુંસક છે, એક વખત પણ એને સંયોગ નથી, અને છતાં પણ કામના વળગે બળે છે. કારણ કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા એ તો સાથે જ આવે છે. તો દેવગતિમાં પણ બે મર્યાદ અમર્યાદ એવી જિંદગી છે કે જેમાં એક એક શરીરને વિકૂર્વીને એટલે કે પોતાના શરીરના જ હજારો શરીર બનાવીને વાસનાનું પોષણ કરે તો પણ દેવતાને તૃપ્તિ થતી નથી. તો કિરીટના ભાવમાં તો નથી બુદ્ધિ, નથી સ્વતંત્રતા. એક નાનામાંનું કિરીટ હોય, સિમેન્ટ ગાય હોય, બકરી હોય, દિયર હોય, એ ધારે તો બ્રહ્મચર્ય પાડી શકે? એને પોતાનું સ્વરક્ષણ કરવાની તાકાત છે? મજબૂર છે? આવા મજબૂરીના, આવા અજ્ઞાનના, આવા ભોગવટાના અને આવા નાસીપણાના કામવાસનાથી ભડકે ભડતા ભવો નાની કે છે. ત્રણે ત્રણ ગતિ છે. એક મનુષ્ય ભવ, મનુષ્ય ગતિ એવી છે કે જેમાં આપણે શું કરી શકીએ, સેલ્ફ કંટ્રોલ કરી શકીએ. તો ગૃહસ્થાશ્રમીને પોતાનો પતિ કે પોતાની પત્ની એ સિવાય આ લોકના તમામ સ્ત્રી પુરુષ સાથે એ અબ્રહ્મચર્યનું સેવન કરતા નથી, પણ પછકાણ ન હોવાને કારણે એના દરવાજા ખુલ્લા રહે. એટલે જ્ઞાની કહે છે કે મેં ને તમે 84 લક્ષ જેવા જૂનીમાં બધા જીવ સાથે જન્મો જોડ્યા છે, અને જયારે છૂટ્યા ત્યારે મર્યા ત્યારે આ શક્તિ તોડી નથી. આ જન્મમાં કોઈ પતિ કે પત્ની મૃત્યુ પામે, તેનો દેહ છૂટો પડી ગયો, એનો મરણ થઈ ગયું, પણ પતિના પતિપણાની આ શક્તિ સ્ત્રીના મનમાં જે હતી એ નથી, એને છોડી કે નથી પત્નીએ છોડી, તો આ ત્રણ દરવાજો ખુલ્લો રહે કે ન રહે? એ જીવ સાથે આપણે પ્રત્યાખ્યાન કર્યા, એ જીવને વસરાવ્યું નથી વસરાવ્યું. તો આ મનુષ્ય ભાવમાં આપણે માત્ર સ્વ દ્વારા એટલે કે પોતાની પત્ની અને સ્વભરતા એટલે કે પોતાનો પતિ આનો મર્યાદા કરીને બાકીના 84 લક્ષ જીવાજનીના જીવ સાથેના સંબંધોનો ત્યાગ કરવાનો છે. અને જેની સાથે અનુબંધ છે, જેની સાથે જોડાણ છે, એમાં પણ યથાશક્તિ જેટલી પણ મર્યાદા થાય એ પ્રમાણેનો આની અંદરમાં આપણે નિયમ કરવાનો છે. અને ત્યાર પછી આવે છે દિશા, ચારે દિશા. આ લોકની બધી જ દિશાઓ આપણા માટે ખુલ્લી છે. વી આર ઓપન ટુ ગો એનીવેર. આપણે જઈ શકતા નથી, જવાના નથી, એવી દિશા અનંત છે. આપણે જઈ શકીએ અને જઈએ છીએ એવી દિશા તો માત્ર કેટલી ઓછી છે. આપણે જઈએ તો કેટલા માઇલ જાય, ઉપર કેટલા જાય, પ્લેન ઉડેશે નથી, વધારે તો જવાના નથી. નીચે માઇન્ડ કે સબમાઇન એનાથી નીચે જવાના નથી. તો દિવસનો એક આખો દિવસ તમે કાર ચલાવ્યા કરો તો પણ કેટલા માઇલ જાય, એનાથી વધુ પણ જવાના નથી. તો ધારો કે મેક્સિમમ આટલી છૂટ રાખી લીધી તો બાકીની બધી દિશા શું થઈ જવી, બંધ થઈ ગઈ. એટલે રોજનું તમે માયામીમાં રહેતા હો, માયામીની બહાર કામ કરવા ન જવું પડતું હોય, એટલે કે માયામી એન્ડ તમારા જેટલા કબજ કે જે કઈ હોય તો તમે એટલો નિયમ કરી શકો કે આજે મારે ચારે દિશામાં આ ગામ કે આ જગા સુધી જવું, એ સિવાયની બધી દિશાનો મારે પરિભ્રમણ કરવાનો ત્યાગ. બાકી તો અનંત સંસારમાં આ 14 રાજલોકમાં આપણા આશ્રમોના દરવાજા ખુલ્લા છે, તે દિશા બંધ કરવાની છે. ત્યાર પછી આવે છે સ્નાન. સ્નાન એટલે હાઉ મેની ટાઈમ ટુ ટેક બાથ. આપણે આખા દિવસમાં કેટલી વાર નાવાનું, ટ્વાઇસ, બરાબર? ધારો કે 2 વખત નાતા હો તો આપણે નાવાના પછાણ નથી. એટલે આ દુનિયામાં જેટલા પાણીનું નાવા સાથે કનેક્શન છે ને, આપણે ત્યાં જુઓ, આપણે અહીંયા ગરમ પ્રદેશો જેટલા છે ને ત્યાં સ્વિમિંગ પુલ લગભગ બધી જગ્યાએ જોવા મળે. હવે જે ખરેખર સ્વિમિંગ કરતા હોય અને એને આધાર રાખવો હોય તો પોતાના સ્વિમિંગ પુલનો આધાર રાખ. બાકી કોઈ બીજાના સ્વિમિંગ પુલમાં તમે ક્યારે સ્વિમ કરવા જાઓ છો? તો જેટલું પાણી સર્ક્યુલેટ થાય છે અંદર, નાવામાં આપણે 2 બાલદી, 3 બાલદી કે 10 મિનિટનો સાવર, કદાચ વધુમાં વધુ 10 મિનિટ તો લાગે જ નહીં, પણ એને બદલે તમારા એક સ્વિમિંગ પુલમાં કેટલું પાણી સર્ક્યુલેટ થાય બદલાય જ કરે ને. વાય? ફોર વોટ? જ્યારે આપણે સ્વિમિંગ ન જ કરતા હોય તો એનું શું કરી દેવું જોઈએ? ત્યાગ કરવો. કરતા હો તો તમે એનો આધાર રાખો કે મારે આખા દિવસમાં 1 વાર સ્વિમિંગ કરવું કે 2 વાર સ્વિમિંગ કરવું, પણ મારા સ્વિમિંગ પુલ સિવાય તમે
અહિયાં તમારે ક્લબ ના સ્વિમિંગ પુલ માં જલ્દી જવું નથી પડતું, પોતાનું હોય છે એટલે. તો આ દુનિયામાં આટલા બધા સ્વિમિંગ પુલ માં આટલું પાણી નો વપરાશ થાય છે, અનર્થા દંડે આ પાણી આપણે બદલી આ કરવું પડે છે. કેટલા પાણીને આપણા પુણ્ય માંથી સ્વીકારી નાખીએ છીએ, એક બુંદ બુંદ પાણી વાપરવા માટે આપણે કેટલા ત્યાગ કર્યા છે, કેટલી તપશ્ચર્યા કરી હશે. ત્યારે એક બુંદ પાણી મળ્યું પછી ચેતક બનીને રણમાં જીવવું પડશે, કે જેને એક બુંદ પાણી ન મળે. ચેતક ઉપર વરસાદ પડે નથી પડતો, પાણીને તરશે, પાણીને જમશે તો પણ એક ચીપુ ન મળે. આજે ભારતમાં એવા કેટલા ગામો છે, કચ્છ, રાજસ્થાન, ગુજરાત, કે જ્યાં 5-5, 10-10 માઇલ સુધી એક પાણીની બકેટ કે એક પાણીનું બેડું લેવા લઈને માણસને લેવા જવું પડે છે. એટલે આપણે જેટલા પુણ્ય વાપરીએ છીએ ને બેન, એટલા પુણ્ય બધા પાસે છે પણ નહીં. તો આપણે વાપરીએ છીએ કે વેડફીએ છીએ? વેડફીએ છીએ. આ પુણ્ય નહીં બચાવીએ તો કેટલા જન્મો સુધી એક એક બુંદ માટે તરસવું પડશે? કારણ કે પુણ્ય તો સ્ટોકમાં જેટલું છે એટલું જ છે, ને આબુમાં આપણે કેવું પુણ્ય કરી નાખીએ? સાચું પૂછો તો આપણે રોજ જેટલું પુણ્ય વાપરીએ છીએ એટલું પુણ્ય રોજ જમા કરી શકીએ એવું આપણું જીવન છે? તો આટલું પુણ્ય ખૂટી પડશે, બેન્કરપ્ટ થઈ જશે. અહીંથી મળશું ત્યાં સુધીમાં પૂર્વની મૂડી, વર્તમાનની કમાણી અને ભવિષ્યની ક્રેડિટ, આ બધું આપણે વાપરી નાખીએ પછી બેન્કરપ્ટ આવે કે ના આવે? આ બધા જે પાણી વિનાના તરફડે છે ને એ બધા બેંકરપ્ટસી હોય છે, આપણે લઈને માં આવી જશે. તો માટે વપરાશ કરવામાં બા નાવું કેટલી વાર એનો નિયમ કરજો. નાવામાં પણ વિવેક રાખવાનો છે. આપણે બધા બોલીએ કે પૂજા કરવી છે એટલે ના લઈએ, બોલીએ ને ભાઈ, ગુરુ ભગવાન તો ના પાડે. પૂજાને ને સ્નાનને કાંઈ સંબંધ નથી, શરીરને ને સ્નાનને સંબંધ છે. તેને સંબંધ છે શરીરને ને સ્નાનને. તો એમ બોલજો કે ચાલો સ્નાન થઈ ગયું છે, જલ્દી પૂજા કરી લો. સ્નાન કર્યું છે શરીર શુદ્ધિ માટે, એટલે હવે પહેલું કામ પૂજાનું કરી લો. પૂજા કરવા માટે સ્નાન કરવાની જરૂર નથી, સ્નાન કર્યું છે એટલે પૂજા કરી લેવાની. બધા કામો છોડીને પહેલા શું કરી લેવાનું? એટલે પૂજાને ને સ્નાનને જોડવું નહીં, તો ખોટી પરંપરા ચાલે છે. એટલે કહેવાની વાત એ છે કે વિવેકની વાત છે. તો આપણા જીવનની અંદર પૂજાના આધારે એક વખત સ્નાન કરી લીધું હોય અને કદાચ બપોરના ક્યારેક ક્યાંય બીજે પૂજામાં જવાનું થાય અને સ્નાન કરવું પડે તેનો આધાર, બાકી આપણા દિવસમાં એક કે બે વખત જે સ્નાન કરતા હોય એ સિવાય, અને સ્નાન કરવામાં પણ અહીંયા આપણે બકેટ ન વાપરતા હોય તો આપણે મિનિટો ગણી શકીએ છીએ કે અંદાજે કેટલા સમયમાં આપણાથી સ્નાન પૂરું થઈ જાય છે. અને જો ત્યાં જરૂર નથી, ત્યાં સાબુ ઘસ્યા કરવાની પણ જરૂર નથી, એનાથી કઈ રૂપાળા થઈ જવાના નથી. એટલે જેટલો વધુ સાબુ લગાવશો ને એટલું પાણી વધારે જોશે, એટલો સમય વધારે જોશે. એટલે વિવેક કરવાની જરૂર છે કે આપણા શરીરમાં જેટલા પ્રમાણમાં અશુદ્ધિ, દુર્ગંધ, ગંદકી જેટલું હોય એટલો વખત આપણે એમાં વેડફાય, બાકી આપણે મોજ મસ્તી ખાતર એન્જોય કરવા માટે મજા આવી જાય. શું બોલીએ? આઠ નાઈ લીધું ને એવી મજા આવી ગઈ. નાની કે જેને પાપમાં મજા એને પાપની ભયંકર સજા, જેને પાપમાં મજા નથી એને પાપની સજા પણ નથી. આપણે મજા છોડી, શું છોડવું છે? કોઈની હિંસા કરીને આપણે મોજ ન મળે, કોઈની હિંસા થતી હોય એમાં આનંદની અનુમોદના ન હોય, એટલે વિવેક જાગે છે. તો સ્નાનનું નક્કી કરીને આપણે લખવાનું છે કે કેટલી વખત સ્નાન કરશું, ને છેલ્લે આવે છે ભોજન. એક દિવસમાં કેટલી વખત ભોજન કેટલી વખત કરવાનું? તમે ટ્રાન્સપરન્ટ બરણીઓમાં બધું ભરો છો ને એમાં ભાઈઓ કે તમે જેટલી વાર કિચનમાં જાય એટલી વાર મન થઈ જાય. પાછું તમે ડીશ ધોવા મોકલો વોશર જાગર તો પછી મન થઈ જાય એનું, એટલે એક્સપોઝર છે એમ બધું. આપણને આહાર સંજ્ઞા છે, જેટલી વાર આપણી સામે ભોજ્ય પદાર્થ આવે ને એટલી વાર ખાવાનું મન થઈ જાય. એટલે ભોજનને ગોપવીને રાખવું. બેનો ઘરમાં ડાયાબિટીસ હોય અને મીઠાઈનો ડબ્બો જો તમે ટ્રાન્સપરન્ટ ઉપર રાખ્યો હોય તો સામે પડેલી મીઠાઈમાંથી ચોકડો લઈને ખાવાનું મન થાય કે નહીં? ઇન્ડિયામાં તો મારી બહેનો એમ કે તમે મીઠાઈ છુપાવી રાખી,
સુગમ રાખે છુપાવીને
કે મન નથી ગયું.
અને ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા, ક્યાંય પાર્ટીઓમાં ગયા, ક્યાંય રિસેપ્શનમાં ગયા, એટલે તો ડિઝર્ટ કાઉન્ટર ઉપર ત્યાં ત્યાં ઉભા ઉભા ત્રણ ચાર ટુકડા ખાઈ લે, ત્રણ ચાર વસ્તુ ખાઈ દે, પછી પ્લેટમાં એક લાગી દેશે એટલે બધા મનને એમ લાગે કે આપણે શું ખાધું. તો બધાને ખબર હોય કે ભાઈ ત્યાં ત્રણ ચાર ટુકડા ખાઈને જાય છે, ભલે સામે એક લઈને આવ્યા છે કે નહીં ભાઈ. એવું અરે ભાઈ એમાં આઈડિયા આઈડિયા આપવા ના પડે, એમાં તો બધા એક્સપર્ટ હોય, એમાં બધા એક્સપર્ટ હોય. ઇન્ડિયા ના ટીવી માં જાહેર હતા, રોશની કરતા બજાજ તબ ચોરી પકડી જતી જબ રોશની કરતા બજાજ. એટલે હસબન્ડ રાત ના ઉઠીને વયસ્ક છે અને એને મીઠાઈ ખાવાની મનાઈ છે, અને રાતના ઓચિંતા નો જરાક કિચન માં અવાજ આવે છે એટલે વાઇફ ધીમે ધીમે પાછળ જાય છે, ને જ્યાં એ લાઈટ કરે છે તો એકદમ હસબન્ડ ને અંદર થી રસગુલ્લું કાઢીને છે, કઈક મીઠાઈ કાઢીને ખાતા એટલે આવે છે કે જબ રોશની કરતા બજાજ, ઉનકી ચોરી પકડી જતી જબ રોશની કરતા બજાજ, બજાજ બલ્બ જાહેરાત આપે છે. એમાં જ્ઞાની કે છે આ પરમાત્મા ના રોશની માં આપણી ચોરી પકડી જતી હતી, જેટલા દરવાજા ખુલ્લા એટલું આપણને મન થવાનું એક્સપોઝર. આ વર્તમાન કાળ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ બધાને પોષવાના પદાર્થોનું ભરપૂર માર્કેટિંગ કરે છે. સૌથી વધુ વસ્તુ તમે જોજો બે, બાળકોની દુનિયામાં સૌથી વધુ આજે વસ્તુઓ વેચાય. આજે મોટાને કશું લેવું હોય ને તો તમે એકવાર લાવ્યા તો તમને બીજી વાર લાવવાની જરૂરત પડતી, પણ બાળકોની વસ્તુઓ જેનાથી આપણા આખા ઘર ભર્યા છે, આખા ઘર ભર્યા છે. ને બિઝનેસમેન જાણે છે, માર્કેટિંગ સિસ્ટમ જાણે છે કે જેમાં વારંવાર લઈ શકાય, વારંવાર બતાવી શકાય એવી વસ્તુને એક્સપોઝ કરો. એટલે ટોઈઝ રોજ નવા રોજ નવા રોજ નવા પ્રોડ્યુસ કરે અને એટલી એડવર્ટાઈઝ કરે કે લોકો લઈ આવે. એમ મારા તમારા જીવનમાં પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞાને ગોપવીને રાખવાની છે. એટલે એની સામે આપણે પણ સંયમમાં જીવવું છે, જેના કારણે વૃત્તિ દેશે, જેના કારણે મન અસંયમી થાય એવા ટીવી વગેરે જોવાની પણ આપણને આને માટે થઈને મનાઈ કરી છે. તો આમાં ભોજનમાં પણ આપણે મનનો સંયમ કરીને કેટલા પણ ઓછા સમયમાં ઓછા વખત આપણે ખાવાના પદાર્થો તરફ નજર કરશું અથવા એની એટલી વિચારણા ઓછી કરશું એટલો આપણો સંયમ વધશે. એટલે આપણે ત્યાં એકાસણું બેસણું આ શબ્દ વડે તપ બતાવવામાં આવ્યું છે કે તારી વૃત્તિનો સંકોચ કરવા માટે, કે ત્રણ વખત ખાવું હોય તો ત્રણ વખત ખાઈ શકાય, પાંચ વાર ખાવું હોય તો પાંચ વખત ખાઈ શકાય, પણ એક્ચ્યુઅલ પોર્શન આપણા પેટમાં કેટલો છે, આટલું આખા દિવસનું ખાવાનું ટોટલ કરો તો એટ એ ટાઈમ તમે 500 ગ્રામ થી વધારે, 1/2 કિલો થી વધારે, 1 પાઉન્ડ થી વધારે ખાઈ શકાય લગભગ નથી ખવાતું. તો આપણે એને કેટલી વખતમાં ખાવું અને કેવી રીતે ખાવું એનો સંયમ કરવા માટે આપણને ભોજન આપ્યો છે કે દિવસમાં કેટલી વાર ખાવું. પછી તિર્યંત ગતિમાં અતિ અતિ તીવ્ર ક્ષુધા વેદનીય કર્મ હોય, તિર્યંતોને ક્યારેય પણ તૃપ્તિ ન થાય એટલે એ લોકોને ખાવાનું ઓછું પણ એ વારંવાર ખાતા કરે. તમે બાર બર્ડ ફીડ નાખો, બર્ડને માટે ફૂડ નાખો, તે કેટલી વખત આવશે ખાવા બેન, એક એક દાણો લઈ જશે, એક એક દાણો લઈ જશે, કારણ કે એ લોકો ક્યારેય પણ ધરાઈને ખાઈ શકતા નથી અને એના કારણે એની ભૂખ સંતોષાતી નથી. તમે આખા દિવસમાં 4 રોટલી 3 રોટલી કે 2 રોટલી ખાતા હો, તમને એમાંથી આટલો આટલો ટુકડો આપવામાં આવે તો ક્યારેય પેટ ભરાય, ક્યારેય સંતોષ ન થાય. એટલે જેને વારંવાર ખાધું ને એના પછી આવા તિર્યંતના ભાવ આવે છે, કે જેને વારંવાર જ ખાયા કરવું જોઈએ એની પ્રકૃતિમાં આવી જઈએ. તો આપણે તિર્યંત ગતિ દુર્ગતિ આ બધા દરવાજા બંધ કરવા હોય તો ચકલીની જેમ ચણચણ કરવાનું, શું કરવાનું, આપણે તો જમણ વાળું કરીએ તો પેલા સ્ટાર્ટિંગ કરીએ ને ભાઈ, એટલે આવતા વેસ શું આપવાનું, પછી પછી મેઇન કોર્સ, પાછું ઉપરથી ડિઝર્ટ. સંસારમાં બીજા બધા ભૂખ મરાતી મરે, પ્રાણીઓ કદાચ મરે ને તો ભૂખ મરાને કારણે મરે અને ભોજન, અને માણસ જાત મરે તો વધુ ખાવાથી મરે. આજે માણસ જાત સિવાય કોઈને પ્રોબ્લેમ નથી, વધુ પડતું માણસ ની સાથે રહીએ ને તો ખિસકોલીઓ પણ જાડી થઈ જાય. કારણ કે આપણી વૃત્તિ પ્રમાણે આપણે એને ખાવાનું આપ્યા કરીએ. આપણે કેટલા પેસ્ટ ડોગ વગેરે પાડે છે એને પણ કેવું પડે છે કે ભાઈ તમારી વૃત્તિ એનામાં પૂરી નહીં કરતા, નહીં તો એ ડોગને પણ નુકસાન થાય છે. એટલે મનોવૃત્તિ ઉપર કંટ્રોલ કરવા માટે પરમાત્માએ આપણને આ બધી મર્યાદાઓ બતાવી છે. આ પ્રકારે આપણે આ ધારણા કરી અને હવે તમે જેણે પણ આ નિયમ આજે તમારા હાથમાં પાનાઓ ભાગ્ય જ છે, બધાના હાથમાં નથી, બધાને આપ્યા છે તો બહુ સારી વાત છે બેન. આ મારી મહેનત નથી બેન, તમે કરેલી આટલા દિવસની મહેનત છે. મારે તો કશું નથી, તમને હાથમાં પાનું આપી દેવું છે. પણ આપણા મનમાં જે આવ્યું એ જો અમલ ત્યારે ને ત્યારે ન થયો ને તો કદી પણ નહીં થાય. તો આજે મહાપાવનકારી દિવસ છે, પરમાત્માનો જન્મ આપણે કરાવ્યો છે. હવે પરમાત્માને કશું અર્પણ કરવું હોય, પરમાત્માની પાસે આપણે ખરેખર કંઈક ધરવું હોય તો ત્યાગીનો આદર કેવી રીતે થાય? ત્યાગીનો આદર માત્ર ત્યાગ વડે થાય, વ્રત પ્રત્યાખ્યાન વડે થાય. બાકી મારા વાલા મહાવીર કહેવાથી આપણા વાલા કદાચ હોય, પણ આપણે એના વાલા તો ત્યારે જ થાય કે જ્યારે આપણે એને ગમતું કશું અર્પણ કરીએ. તો ખરેખર તમે જે પ્રમાણે ધાર્યું હોય એ પ્રમાણે ધારી જાજો. અને કોઈને માટે ફરજિયાત નથી કે આટલું જ ધારો, પણ એટલું ફરજિયાત ગણજો કે ધારવું છે. તો જુઓ અનાદિકાળના આપણા અનંત આશ્રવો ખુલ્લા છે, એ અનંત આશ્રવોથી અટકીને અનાશ્રવી બનીને સંવર્તરણી કરીને નિર્જરાના ઘરમાં જવા માટે તમે જે પ્રમાણે ધાર્યું છે એ આપણા આખા જીવન માટે છે. પણ આમાં દિવસની મર્યાદા આપી છે કે તમે એક દિવસ એટલે 24 કલાક, અને 24 કલાક ઉપરાંત જેને જેટલા દિવસ ગણવા હોય એટલા ગણી શકવાની સ્વતંત્રતા છે. આ બધા નિયમ છે ને બેન, એનું ફોર્મેટ આપણી સગવડ માટે છે, એટલે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ છે. શ્રાવક વ્રતના 2.5 અબજ ભાંગા છે, 2.5 અબજ રીતે શ્રાવક વ્રત લઈ શકાય. એટલે એને કોઈ એક એવું નથી કે એક કરણ 2 યોગથી એક દિવસ માટે કે 2 દિવસ માટે કે 1.5 દિવસ માટે કે 18 દિવસ માટે. જેટલી તમારા મનની ચિત્તા હોય એ પ્રમાણે તમે જે પ્રમાણે જેમ ધાર્યું એમ આપણે આચરવાનું. તમારા ધારણામાં ભૂલ હોય કે મેં તો એમ માન્યું હતું કે આને 4 દિવસમાં જ લેવાનું, તો ભલે તમે 4 દિવસમાં જો, પણ 4 દિવસે પાછા વ્રત પ્રસ્થાન લેવાના. તો જે પ્રમાણે જેને ધાર્યું છે એ પ્રમાણે ઉપયોગ કરી પાછો. ભૂલ ચૂકનો પૂર્ણ આધાર છે. કોઈ પણ રીતે અનાયાસે આપણે એક્સિડન્ટલી ધાર્યા કરતા વધારે કરવું પડે અને ન છૂટકે કરવું પડે તો એનો પણ આધાર છે. પણ જાણી બુદ્ધિને આપણે જે ધાર્યું છે એમાં ઘાલમેલ એટલે કે અક્કલ વાપરીને ચાલાકી ન કરવી. શું નથી કરવાની બેન? આપણી બુદ્ધિ એમાં નથી ચલાવવી. જે પરમાત્માની આજ્ઞા છે, મારો ને તમારો આત્મા અનાદિથી આશ્રવના તંતુથી બંધાયેલો છે. આવા આશ્રવના તંતુ તોડી સંવર્ગના ઘરમાં સલામત થઈને નિર્જરાના માર્ગે આગળ વધવા માટે હે પરમાત્મા, તારી અનંત અનંત કરુણા વડે, તારી અનંત કૃપા વડે મને તે જે માર્ગ આપ્યો એ માર્ગનો હું નતમસ્તકે સ્વીકાર કરું છું. અને મારી તમામ ભૂલચૂકના આધાર સાથે તસ્વંતે પરિક્રમે નિંદે ગરીએ અપાણ વો શિરે, આપણે બોલવાનું વો શિરામી. જે પ્રમાણે ધાર્યું એ પ્રમાણે પાડજો. આજનો દિવસ આપણી જિંદગીનો ધન્યતમ દિવસ છે. તો આ દિવસની યાદગીરીમાં આ ઉપરાંત તમે બધા એક નિયમ લો કે જેથી તમને યાદ રહે કે આ દિવસે આપણે 14 નિયમ ધાર્યા હતા. એક વર્ષ માટે જેણે જે છોડવું હોય એ તમારા મનમાં ધારી જાજો. કોઈને સાક્ષીની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી. પણ આપણે આ વ્રત લીધું થી ભૂલી ન જાય ને એના માટે થઈને એવું કશું છોડજો કે જે આપણી સામે રોજ આવે, એટલે આપણને યાદ આવે કે આ દિવસે મેં વ્રત ધાર્યા હતા. મનમાં ધારી જાજો. જો ગુરુ ભગવંતોને ત્યાં જયારે જયારે વ્યાખ્યાન થાય ત્યારે આપણને રોજ પાછળથી પચકાણ આપે. વ્યાખ્યાન પૂરું થાય ને કે આજના દિવસે ધારણા પ્રમાણે પાડજો. એમ આપણે તો વર્ષે એકવાર ધારવું છે, અને ખાસ કરીને સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી તો બધા એક પ્રત્યાખ્યાન લેતા હોય છે. પણ આપણે સંવત્સરીના આગલા દિવસે પણ લઈ શકીએ કે ના લઈ શકીએ, તો એક વ્રત એવું ધારો કે જેથી કરીને આપણને આ નિયમ લીધા છે એ યાદ રહીએ. જેણે જે પ્રમાણે ધાર્યું હોય તે પ્રમાણે તસ્પંતે પરિકમે નિંદે ગંજે અપમાનમ ઓષિયામિ.
નાના
ચોક્કસ લઈ
શકાય.
તમારે ધારવાનું છે કે તમારે કેમ લેવા એ તમારી સ્વતંત્રતા છે. આપણે તો આવતો પાપ નો પ્રવાહ છે એની ધારણા આપણે કરવાની. આપણે કીધું ને ભૂલ ચૂક નો આગળ, પણ જાતે કરીને ભૂલવાનું નહીં. બીજું તમને એક વસ્તુ કહું બેન, કે ઘણા ને એવો પ્રશ્ન થશે કે આ પછાણ સાંજ સુધી ના હોય. ઘણી પરંપરામાં એવું છે કે સાંજે એનો સંકોચ કરવો, એટલે કે રાત પછી તો આપણે વાપરવાના નથી. આપણે જેટલો આધાર રાખ્યો ને જો એટલું બધું માઇન્યુટલી લેતા હોય, આમ તો આપણે પછાણની ઉપર ક્યારે એટલું ધ્યાન નથી આપ્યું, પણ જયારે પછાણ લઈએ ને તો વળી ઘણાના મનમાં એવો પ્રશ્ન આવે કે તો પછી રાતના શું કામ આશરો રાખવો. તો રાતના અને આ પેપરમાં તમને છેલ્લે પાને લખ્યું છે, આહાર શરીરને ઉપધી પચખું પાપ અઢાર, મરણ આવે તો ઓસીરું પીવું તો આગળ નીચે આપતી અક્ષરમાં લખ્યું છે. એમાં આહાર શરીરને ઉપધી એટલે મેં જેટલો આહાર વગેરેનો ભાંગો છૂટો રાખ્યો હતો ને જે આહારની મર્યાદા કરી એ ઉપરાંત મારું શરીર અને ઉપધી એટલે મારો બધો પરિચય, આ બધાનો આહાર શરીરને ઉપધી પચખું પાપ અઢાર. એટલે રાત પડે આપણે સુવા જઈએ એટલે આપણે બોલી લેવાનું કે મારો બધો જ છૂટો રાખેલો આહાર, મારું શરીર અને મારી ઉપધી એટલે મારો પરિગ્રહ, પચખું પાપ અઢાર, અને અઢારેય પાપના જે મેં દરવાજા ખુલ્લા રાખ્યા હતા એ બધાના હું શું કરું છું, પછાણ કરું છું. ક્યાં સુધીના? તો કે મરણ આવે તો ઓછી દે, હું ઊંઘમાં મારું મૃત્યુ થઈ જાય તો હું ઓસરાવીને સૂ છું, અને જો હું જીવીશ તો મને બધો આઘાત છે. એટલે બીજા દિવસે પાછા વાપરવા માટે આપણે ખુલ્લા થઈએ છીએ. એટલે આ એનો સંકોચ છે. હવે આપણે કાલે પ્રશ્નોત્તરમાં તમને લોકોને આમાંના જેટલા પણ પ્રશ્ન હોય એ બધા પ્રશ્ન તમે લખીને આવજો. અને ખરેખર ઓનેસ્ટલી બેન, આ 14 નિયમ આપણે ધાર્યા એમાંથી આપણા જીવનમાં પ્રેક્ટિસમાં શું આવશે એનો આપણને શું લાભ થશે એનો તમારો પોતાનો અનુભવ કહેશો. કે ચાલો જેમ કે ગઈકાલે બેને મને કીધું કે સુષ્મિતા બેને કે તટલા બેન, આજ પછીથી હું જીવનમાં કોઈને રિયલ ફૂલ ગિફ્ટ નહીં કરું. કે અમે અમેરિકનોને મળવા જતા હોય તો ઘણી વાર અમે એના માટે ફ્લાવર લઈ જતા હોય છે, પણ આ સાંભળ્યા પછી મને લાગે છે કે મારે આ ફૂલનો વ્યવહાર કરવાની જરૂર નથી. તો જુઓ, આત્માની અંદર એક ઉતરી ગયું, આત્માની અંદર એક બેસી ગયું કે આના વિના મને ચાલે છે. એવી રીતે તમારો અનુભવ તમે શેર કરશો ને તો બીજાને પણ લાભ થશે. તમે આ 14 નિયમમાંથી એવું તમને શું સ્પર્શી ગયું કે જેને તમારા જીવનની અંદર પરિવર્તન લાગ્યું, એ તમારો અનુભવ તમે એકબીજાને શેર કરશો. એટલે કાલે એક નથી, કાલે તમે તમારો તમને શું લાગ્યું છે. આપણે ક્રિએટિવ નથી થવું, કોઈને દેખાડવું નથી, કોઈ પાસેથી આપણે કોઈ તાજ પહેરવો નથી, કોઈની વખાણ કે તાળીઓ આપણે જોતી નથી, પણ તમારો અનુભવ બીજાને પ્રેરણા આપશે. તો તમારા જેટલા પ્રશ્ન હોય અને તમને જે અનુભવ હોય એ આપણે કાલે આપણા પ્રશ્નોત્તરના વિભાગમાં શેર કરશું. આજે બીજા મોટે પીછે પશું છે ઉપરથી એમ કીધું ને, ઉપધી એટલે પરિગ્રહ. તમારું ધ્યાન નતું બેન, મેં હમણાં કીધું કે આહાર એટલે આપણા ખાવા પીવાની વસ્તુ, શરીર એટલે આપણું બોડી, ને ઉપધી એટલે પરિગ્રહ. આપણે જે પરિગ્રહ એટલે આપણી બધી વસ્તુ જેની મર્યાદા કરી છે ને, આટલી ગાડી આટલું ફર્નિચર એ બધું ઉપધી કહેવાય. એનો ધ્યાન એની મર્યાદા કરી, એની મર્યાદા કરી. તો કાલે તમારા પ્રશ્નો પોસિબલ હોય તો લખીને લેતા આવજો બેન, એટલે આપણે એ પ્રશ્ન કરતાનો પ્રશ્ન પણ હું બરાબર સમજી શકું કે વોટ યુ મીન ટુ સે. ઘણી વાર શું થાય કે તમે ક્લિયર ન હો પ્રશ્ન, તો આપણે જરા સામેથી પૂછવું પડે. તો પોસિબલ હોય તો લખીને લેતા આવજો.
હા
એ આપણે છે ને ભાઈ ટ્રાયસ્ટિક કહેવાય.
એનું પેલું પ્રાઇસ એટલે એકરા એટલે આપણે પોતે જો અત્યારે આપણે નિયમ લઈએ એ પ્રાથમિક લેવલ છે, એટલે આપણું પ્રાયશ્ચિત આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ મારી આમાંની કોઈ ભૂલ થશે તેને માટે હું એક નવકાર વાળી ગણી, ધારો કે આ ફોર એક્ઝામ્પલ કહું છું. પછી આપણે જયારે એમાં દ્રઢ થાય તો આપણે ગુરુ ભગવાન ને પૂછી શકીએ કે ભાઈ જો મારાથી આવી ભૂલ થઈ તો મારું એક્ઝેક્ટ પ્રાયશ્ચિત શું આવે. તો આપણે જેમ બાળકે ભૂલ કરી હોય, કોઈ માણસ પહેલો ગુનો કરે તો કાયદો એને કેવી સજા કરે, માઇલ્ડ કરે, પણ એ જ ગુનો એ વારંવાર જાણીબુજીને કરે તો એ રીઝો ગુનેગાર કહેવાય. શું કહેવાય? તો રીઝો ગુનેગાર થાય તો એની સજા વધતી જાય. એમ આપણે ઈરાદા જેને ભૂલ થાય ને ભાઈ તેનું પ્રાયશ્ચિત બહુ ભરવું હોય, એટલે આપણે પોતે નક્કી કરવાનું છે કે આજે મને ખબર પડી કે કાલે મારાથી આ ભૂલ થઈ છે તો હું 5 નવકાર ગણીશ, 4 નવકાર વાળી ગણીશ, અથવા તો 1-24 કરીશ, અથવા 1 દિવસ હું લીલોપીનો ત્યાગ કરીશ. આવું નાનું નાનું પ્રાયશ્ચિત આપણે લઈને આ પ્રાયશ્ચિત શું કામ લેવું છે બેન? આપણી ભૂલ આપણને રિમાઇન્ડ થાય, આખો દિવસ આપણને યાદ રહે કે આજે મેં લીલોપીનો ત્યાગ છેને માટે કર્યો છે, તો કાલ મેં આ ભૂલ કરી હતી એટલા માટે, એટલે આપણને ફરીથી ભૂલ ન થાય. પણ ગભરાઈ ન જતા, આનું પ્રાયશ્ચિત કે દંડ એવા કોઈ નથી કે જે આપણે કરી ન શકીએ, જે આપણે લઈ ન શકીએ, એવું દંડનું કા વિધાન પરમાત્માએ પણ કર્યું નથી. અને આમ પણ કદાચ કોઈને ઉપવાસનું પણ પ્રાયશ્ચિત આવે ને બેન, તેની સામે વિકલ્પ હોય છે. ઉપવાસ ન થાય તો 2 એકાસણા કરો, 2 એકાસણા ન થાય તો તમે 8 દિવસ કે 4 દિવસ બેસણા કરો, બેસણા પણ ન થાય તો તમે એના માટે આટલા સ્વાધ્યાય કરો, આટલી સામાયિક કરો. એક પોષદ ન થાય તેમ કે 25 સામાયિક કરો, એટલે દરેકનું ઇન્સ્ટોલમેન્ટ છે. શું છે? આપણે કહીએ ને ભાઈ મારી શક્તિ આટલી જ છે તો તમને નાનો ઇન્સ્ટોલમેન્ટ કરી દઈએ, એમ ગુરુ ભગવાન પણ આપણને પ્રાયશ્ચિતમાં ઘણી રાહત આપે છે. અને પ્રાયશ્ચિત એ ખરેખર આપણી ભૂલની સુધારણા માટે છે, એટલે જરા પણ ગભરાયા વિના કોઈ એવું ભારે પ્રાયશ્ચિત નહીં આવે કે જેમાં આપણને બીજી વાર વ્રત લેતા વિચાર થાય. આ તો બાળ ચેષ્ટા છે. બાળક ચાલતા ચાલતા એકાદ વાર પડી જાય તો બહુ તો એનો પગ છોલાઈ જાય તો માં જ એને મલમપટ્ટી કરવા દે છે, બરાબર છે ને? એ મારો તમારો પરમાત્મા જ આપણને શક્તિ આપે છે. તો આવા વિશ્વાસ સાથે આપણે બધા આગળ વધીએ. આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કઈ પણ કહેવાનું હોય તો અનંત અનંતથી કેવળી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌની સાક્ષી, સકળ સંઘની સાક્ષી, તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ શરણમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી, જૈન શાસન દેવકી, સદગુરુ દેવકી, પ્રણામ.